अक्षर पदे दिव्याकृते सादरम् यो भक्तो प्रगटिव पत्रो नमोलेखम स्वधर्ममयितुम् साधंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं
કથા લખી છે કે એને એની જિંદગીમાં આવા બધા કર્મ કર્યા અને એ પાપના ફળમાં એને યમપુરીમાં જવું પડે. માટે ભગવાનના ભક્તો, આપણે તો એ શીખવાનું છે કે એ જીવે જે જે કર્મ કર્યા તે પૈકીના આપણે તો કોઈ કર્મ કરતા નથી ને, અને કરતા હોઈએ તો એ કર્મ ત્યાગ કરવા જ રહ્યા. એટલે ભગવત ભક્તો અતિભાવથી સાંભળે, યમદંડ યમદંડ પ્રચંડ ગ્રંથ છે. સ્વામી જીવની કથા લઈને વાત કરે છે. એ જીવ યુવાન થયો ત્યાં સુધીની કથા આવી. હવે એના લગ્ન થયા, એ પરણ્યો, ઘરમાં સ્ત્રી આવી. જીવ પરણીને સ્ત્રી લાવે પછી કેવું કામ કરે છે, શું શું થાય છે, એ સ્વામી આમાં કથા લખે છે. સ્વામી લખ્યું, નખ શિખા ચિંતવે છે નારી
ચિંતા વેચનારી
આમ 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 ભગવાનના ભક્તો શબ્દ ઉપર ધ્યાન દે. નિષ્કળંક સ્વામી લખે છે, એને એની નજરે જોયું હશે એટલે લખ્યું છે. આવું ન હોય એમ ન કહી શકાય. ભગવાનના સાધુ જે લખે છે તે અનુભવ કર્યા બાદ લખે છે. નખ શિખા નારીનું ચિંતન થાય છે જીવને. અતિશય વિષય વાસનાથી યુવાન અવસ્થામાં સંસાર સુખ લેવાને ઉતાવળા થયેલા આ એક જીવને ભામા ઉપાસના થઈ ગઈ. ભગવાનની ઉપાસના કરવી જોઈએ અને બદલે એને ભામા ઉપાસના થઈ. ભગવાનના ભક્તો ખરેખર જો યમપુરીમાં જીવને લઈ જનારી કોઈ ચીજ હોય તો આ ભામા ઉપાસના છે. ભગવાનની ઉપાસના પરમાત્માના ધામમાં લઈ જાય અને ભામાની ઉપાસના યમપુરીમાં લઈ જાય, આટલો બેમાં ફરક છે. નારી સાથે આ યુવાન હળીમળીને રહે છે. લાગ્યું તરુણી સંગાતે તાન. સ્વામી આવો શબ્દ લખ્યો છે એને તરુણીની સંગાતે તાન લાગ્યું. બીજી બે ઓછી ભાન રહે છે, અરસ પરસ એક મેઘ રહે છે અને પૂરમાંથી વિવેક ઉઠી ગયો છે. આવું લખ્યું સ્વામી, પૂરમાંથી વિવેક ઉઠી ગયો. ઘરમાં વડીલો બેઠા હોય તોય નિજ પત્ની સાથે મશ્કરી કરે, ઠઠ્ઠા મશ્કરી ચાલુ હોય નથી આને ભાન રહી. ક્યાંય વડીલો બેઠા છે, થોડું મર્યાદાવાળું બોલવું, મર્યાદાવાળું જીવન જીવવું, આવું બધું એને વિસરાઈ ગયું. હા, એતમાં ને એતમાં ભાઈ અતિશય કાલા થાય છે અને એટલે એને વિવેક નથી રહ્યો. કારણ કે એક મનમાં એને ઠરાવ થઈ ગયો છે, મારે ગમે એમ કરીને વાલું થવું છે. જીવને વાલું થવાનું કામ હોય છે. ઘણી વખત માણસ કોકને સારું લગાડવા માટે પોતે પોતાના પદથી નીચે ઉતરી જતો હોય છે. ખરેખર બીજાને સારું લગાડવા માટે પોતાની કક્ષાને ન શોભે એવું કાર્ય તો કોઈએ ન કરવું જોઈએ. હરેક માણસ જરૂર ન રાખે પણ પોતાની યોગ્યતા પ્રમાણે સમાન તો વ્યક્તિએ રાખવું જોઈએ. એ કંઈ ખરાબ નથી. સમાન રાખવું એ ખરાબ નથી, પણ માન ન રાખે માણસ. સમાન એને કહેવાય પોતાની કક્ષા પ્રમાણે હોદો ધરાવે, અને માન એને કહેવાય પોતાની કક્ષા ન હોય છતાં પણ ઈચ્છે. માણસ પોતાની કક્ષાથી વધારે પડતો હેઠો ન ઉતરે કોઈને વાલો થવા માટે. આ કથા એવું કહે છે. ઘણા માણસ ઘરના માણસના વાલા થવા માટે પોતાની કક્ષાથી ઘણા નીચે ઉતરી જાય છે અને પછી સ્ત્રી એને પોચરાનો કરીને રાખે. આવું બને? હસી બોલાવે, હડકો લાવે, કરે તરણને તોલે. અમે નીતિ શાસ્ત્ર ભણતા ત્યારે એમાં આવતું કાંતા જનેશુ દુષ્ટતા એવો શબ્દ લખ્યો નીતિમાં, અને એમ લખ્યું કાંતા જનેશુ દુષ્ટતા પરજને દયા સ્વજને ઉદારતા. આવા શબ્દો લખ્યા છે, પરજને દયા સ્વજને ઉદારતા, સંત જનેશુ પ્રીતિ કાંતા જનેશુ દુષ્ટતા. આવું લખ્યું ગુરુજનેશુ વિનય. એક એક શબ્દ બહુ સમજવા જેવો છે. માણસ આવું રાખે, પેલા એ લખ્યું સ્વજનેશુ ઉદારતા, માણસ પોતાના સગા સંબંધીઓ સાથે ઉદાર ભાવ રાખે. સગા સંબંધીઓ સાથે, પોતાના કુટુંબી સાથે, માં બાપ સ્ત્રી છોકરા ભાઈઓ એમની સાથે ઉદારતા રાખે. આ નીતિ એમ કહા છે ઉદારતા રાખે. તો કોઈએ પ્રશ્ન કર્યો કે તમે એમ કેમ કહો છો કે સ્વજનમાં ઉદારતા રાખો એમ? ત્યારે કવિ એવું કહ્યું કે સ્વજનમાં ઉદારતા રાખવાનું એટલે કહીએ છીએ કે સ્વજનમાં જો ઉદારતા ન રાખે પોતાના પરિવારને બહુ ચિકાશ કરીને માણસ હેરાન કરે. છોકરા ભણતા હોય, કઈ જતા હોય તો એમને અમુક ખર્ચ આવતો હોય અને ભાઈબંધ દોસ્તારો સાથે માનો કે હરતા ફરતા ક્યારેક ક્યારેક એને પણ ભાઈબંધ દોસ્તારોને કંઈક ખવડાવવું પીવડાવવું પડતું હોય, એમાં એને ખર્ચો થતો હોય, અને કડક મા બાપ હોય તો કે નહીં નહીં મળે તને, આમ છોકરા સાથે ચિકાશ રાખે, ઉદારતા ન રાખે, તો પછી છોકરો શું કરે ખબર છે? મારા બાપા ક્યાં મૂકે છે તેજુરી? છોકરો નજર કરે, મારા બાપા ક્યાં મૂકે છે? અરે ઘરના માણસ નહીં, જો તમે બરાબર પૈસા ના આપો તો એ તપાસ કરે કે મૂકે છે ક્યાં બધું. છેવટ ઘરમાં ચોરી થાય, ઘરના માણસ ઘરમાં ચોરી કરે. એટલે કવિએ એમ કહ્યું સ્વજને શું ઉદાર, શું જોરદાર નીતિ લખી છે. પછી એમ કહ્યું કે પરજને શું દયા, પારકે માણસમાં તમે દયા રાખો. કવિ કયા છે? પોતપોતાના સગા સંબંધીઓ ઉપર દયા કરે એ કઈ વિશેષતા નથી. હે આમાં કઈ એને બહુ કરી નાખ્યું ના કહેવાય, ન ઓળખતો હોય, પરજન હોય, પારિકો માણસ હોય, એની સાથે દયા રાખે તો સમજીએ ના એને દયા કરી કહેવાય. હવ ના બૈરા છોકરા માટે તો હવ દયા રાખે, એમાં શું કહેવાનું? પરજને શું દયા, બહુ સમજવા જેવી વાત. માનો કે આ સુરત શહેર છે, અમે રોડે ચાલ્યા જતા હોય માણસ, અને આ શહેરનો એવો નિયમ કહેવાય છે કે રસ્તામાં કઈક ઝઘડો થાય અને કોઈ માણસને કોઈ મારવા માંડે એટલે જે આવે ને બધા એને મારવા માંડે, એનો નિયમ એવો. પછી જોવાનું નહીં કોણ છે, કોનો હગો છે, સાચી મારવાનો હું કઈ નહીં, બસ જે આવે એ ગોદાવા જ માંડે. અને હવે એમ કે જે મજા આવી એ કેટલા મારે, મેં બે ઠોવા મારે, એક કે મેં બે લાફો, પછી વાત કરે નાખ્યો કે લે ને એવી મજા. માણસ આવું ન કરે, આ ન કરે, વિચાર તો કરો એને શું ગુનો છે, સાચી માર્યો છે, શું વાત છે, કાંઈ નહીં, બસ એને હવે મારવા માંડ્યા એટલે આપણે જઈને મારવા માંડવું. અરે એકવાર એવી ઘટના ઘટી કે ધમાલ થઈ, એક માણસને બધા મારવા ફરી વળ્યા, એને મારવા જ માંડ્યા, જે નીકળે મારે, એમાં બે ત્રણ જુવાની હાલે આવે એટલે એ જામી લાગે, કોકને નાખતા લાગે, તો હાલો 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 આપણે હથેળીનો કાટ ઉખાડી કે એક કહે છે કે હાલો આપણે હથેળીનો કાટ ઉખાડી નાખીએ કે હાલતા હાલતા બે ચાર નાખીને વ્યા જઈએ, હું વાંધો છું. એ ભાઈ કહેતા હતા ને કે આપણે હાથ ખૂણા કરીએ, એ બરોબર ને આવ્યા ને બધા મારે છે, એને ત્યાં આવીને જોયું કે આ તો મારો ભાઈ છે, મારશો નહીં મારશો નહીં, નગર એ હથેળીનો કાટ ઉખાડવા આવ્યા હતા. પણ પોતાનો જ ભાઈ નીકળ્યો ત્યારે બીજાને કહેવા માંડ્યા તમે કાટ એમનામ રાખો, ઉખાડશો નહીં કોઈ. માણસ પોતાનો ભાઈ નીકળ્યો એટલે બીજાને કહેવા માંડ્યો કોઈ મારશો નહીં, નહીતર એને મારવો તો. એટલે કવિએ એમ કહ્યું કે પારિકા માણસ ઉપર દયા રાખો, કેટલા જોરદાર શબ્દ. અને પછી એમ કહ્યું સંત જનેશુ પ્રીતિ, નીતિ પણ આવું કહે છે, પ્રીતિ તો સાધુમાં રાખો એમ, બીજે ન રાખશો. બીજું આ દુનિયામાં કોઈ પ્રીતિનું ભાજન નથી, પ્રીતિ કરવાને પાત્ર નથી, કા ભગવાન કા ભગવાનના સાધુ આ બે માં જ પ્રેમ રાખો. ધર્મશાસ્ત્ર તો આવું કહે જ છે, પણ નીતિએ પણ આ વાત સ્વીકારી લીધી છે કે ના, પ્રેમ કરવા યોગ્ય પાત્ર તો સાધુ છે. સંત જનેશુ પ્રીતિ આવલો છું, અને ગુરુજનેશુ વિનય, જગતમાં જે વડીલ માણસો કહેવાતા હોય એમની સાથે વિનય રાખો, વિનય વાળું જીવન જીવો એમની સાથે. અને લખતા લખતા એ લખી નાખ્યું કે કાંતા જનેશુ ધૃષ્ટતા, આવું લખ્યું કે સ્ત્રી સાથે છે ને હંમેશા ને માટે ધૃષ્ટતાનો મતલબ એવો થાય કે તમે તમારી કક્ષામાં રહો, હા સહેજ તમારી સ્થિતિમાં રહો. મેં એક દિવસ કહ્યું હતું ને કે બટક્યો રોટલાને હાંઠીકામાં નાખી અને આમ ઊંચું કરે અને ભલ ભલો ડાઘો કૂતરો પૂછડું હલાવે એ પરિસ્થિતિ ન થાય માણસને. કાંતા જનેશ ધૃષ્ટતા, આવું લખ્યું નીતિએ લખ્યું. એક વાર હસીને બોલો, એક વાર જો તમારી કક્ષાથી ઉતરીને હસીને આધીન થઈને બોલો તો તમારી કિંમત ફોતરાની થાય, આવું કહે છે શાસ્ત્રો. આ લખ્યું કે લાગ્યું તરુણી સંગાથે તાન, અરસ પરસ રહે એક મેઘ ગયો, ઉરથી ઉઠી વિવેક, ઉરથી વિવેક ગયો, કેમ સુખ થાય કહો જોઈએ. વિવેક તો દસમો નિધિ છે. જેના જીવનમાં વિવેક નહીં એ માણસ કોઈ દિવસ સુખી ન થાય, કોઈ દિવસ ન થાય. અરે ધર્મ પાળતો હોય, અરે હું કહું છું કે ને જ્ઞાન ભલે હોય, કહેવાતું હોય, ભક્તિ પણ ઘણી કરતો હોય, પણ વિવેક ન હોય તો એના કોઈ સાધન શોભે નહીં. વિવેક હર કોઈ માણસમાં આવશ્યક જોઈએ, વિવેક જોઈએ. આને ઉરથી વિવેક ઉઠી, ઠીક છે. સંસારી જીવન છે, એની પોતાની પત્ની છે, એની સાથે ગમે તેમ વર્તે, એનો કોઈને હરકત ન હોય, પણ વડીલજનો ઘરમાં બેઠા હોય અને એ બધા ભાવે દેખે, એ રીતે કોઈ છઠ્ઠા મશ્કરી કરે તો એ મૂર્ખમાં ખપે. માણસ વિવેક રાખે, જેમ રહેવાતું હોય એમ રહે. કોઈને સારું લગાડવા કે કોઈમાં વધારે આસક્ત થઈને, એને આધીન થઈને નિજ પદથી નીચે ના આવે. રહો અપની અપની જગ્યા પર, હવ હવની જગ્યા ઉપર શોભે. હવની જગ્યા ઉપર હવ શોભે. નાકની હેઠે અને ઉપલ્યા હોઠની ઉપર આમ સીધે સીધો પટ્ટો ઉગે તો હું શું કહેવાય, સમજાય? હવે આખા શરીરમાં એમ ઉગે તો, અને મોઢે આખા મોઢે ઉગે તો સારું કહેવાય? કહો દઉં, અપની જગ્યામાં બધી વસ્તુ પોતપોતાની જગ્યામાં શોભે. ભગવાનના ભક્તો આસક્ત થઈને નિજ સ્થાન ન છોડે એમ કે છે. હવે સ્વામી લખે, બહુ સરસ લખે. સંતની કલમે નોંધાઈ ગયું કે માણસ કેવું કરે છે, તો કે ભેળા મળીને કીળા કરે છે. કીળા આવું લખ્યું, નર નારી કરે એમ કીળા. કઈ રીતે? તો કે કર કે કાગે થાય ભેળા. કરકું એટલે હાડપિંજર. કોઈ ઢોર ઢાંકર મરી ગયું હોય, એ હાડકાનું ખોખું હોય એનું, મલકર માંસ ચોટ્યું હોય તો કાગડા બધા ભેળા થાય. આ ઉપમા દીધી નિષ્ફળાન સ્વામીએ કે આવી રીતે બધા કીળા કરે. સ્વામીની ભાષા સહજ કડક છે. મોજ કરે મન મન મલકાય છે. અને સ્વામીએ જે કટાક્ષ કર્યો છે, જેમ વિષ્ટા ગીંગાને મળ્યું આવું લખીને, તમને સારું લાગે કે ખોટું લાગે? લીખી દયા એ સંતને, વિષ્ટા ગીંગાને મળે. વિષ્ટા એટલે માણસનો મળ, અને ગીંગો એટલે માણસના મળની ગોળીઓ વાળનાર જીવ. જીવડો આવે કે માણસના મળને ગોળી વાળીને દેડવે જાય, ખેતરોમાં હોય, જોયું પણ હોય કોઈ, કોઈને ના પણ ખબર હોય. હવે એ ગીંગો વિષ્ટાને ભાળે એટલે ખુશ થઈ જાય. આમાં સમજાણું? સ્વામી એમ કહ્યું કે નારી એ તો વિષ્ટાની જગ્યાએ છે, અને પુરુષ એમાં વાસનાની ગોળીઓ વાળે એટલે ગીંગો છે. આમ કહી દીધું. કહે નિષ્ફળાનંદ કહી શકે છે, એના ત્યાગની બલિહારી છે. આપણને તો આ વાક્ય છે ને ચોટલી ઊભી કરી નાખે એવું લાગે, પણ નિષ્ફળાનંદ સ્વામી તો હાજર નથી, એટલે એના ઉપર તો કાંઈ અપીલ આપણાથી થાય એમ નથી, કેસ પણ થાય એમ નથી, ચિઠ્ઠી પણ મોકલાય એમ નથી. કોઈના મનમાં એમ થતું હોય કે અમને ગીંગા કીધા, ભાઈ તમને ગીંગા નથી કીધા, જે ગોળીઓ વાળા છે ને એને કીધા છે, તમને કોઈ કહેતું નથી. જે ગોળીઓ દેડવે છે ને એની એને માટે આ શબ્દ વપરાણો છે. ભગવાનના ભક્ત કહેવાનો આશય ફક્ત એટલો છે કે આના જેવું ના કરો, આના જેવું કરશો તો યમપુરીમાં જવું પડશે, બસ એ કહેવા માંગે. અને લખ્યું, રાત દિવસ રામા રંગે રાજો, રાત દિવસ રામા રંગે રાજો, જેમ માંડે મહિષો માચો, જેમ માંડે મહિષો માચો, કરે અંગના કાજે કુકારવા, ધર્મ લોકી એક દ્રષ્ટાંત દીધું વિષ્ટા અને ગીંગાનું, બીજું દ્રષ્ટાંત દીધું ખરકા અને કાગનું. એક એક દ્રષ્ટાંત નું મનન કરે ભગવત ભક્ત. શું સ્વામી લખ્યું છે? એક જગ્યાએ કરકો અને કાગડા, બીજી જગ્યાએ કીધું વિષ્ટાઓ અને ગીંગાઓ, હવે ત્રીજી જગ્યા લખે છે સ્વામી ને બે દ્રષ્ટાંત ઓછા પડ્યા. ત્રીજું લખ્યું, જેમ મહિષે જેમ માંદળે મહિષો માંચ્યો, એમ રામા રંગે રાચ્યો. રામા એટલે નારી, નારીના રંગમાં એ રાચી ગયો એટલે આમ એકરો થઈ ગયો. અને હામે જે કટાક્ષ કર્યો, જેમ માંદળે મહિષો, મહિષો એટલે પાડો, માંદણું. તમારા લોકોને ખબર હોય, ખેડૂત લોકોને, માંદણું, માંદણું કોને કહેવાય? ઢાળિયું હોય ને, ઢાળિયું, એમાં જે ઢોર લોકો પેશાબ કરે એના ખાડા પડે, હા એ બધું કળશે જાય, એ બધું સાણ પડ્યું હોય, ખાડા હોય, બધું મૂતર હોય, એને માંદણું કહેવાય. પાડો જેમ માંદણામાં આમ આરોટે, આવું આવું દ્રષ્ટાંત સ્વામીએ લખ્યું છે. માફ કરજો, હમ તમે મારે નામે ન ચડાવી દેતા, નિષ્કળાનંદ સ્વામીને નામે રાખજો. માંદણામાં પાડો જેમ આમ મસ્ત બેઠો છે, એમાં જીવ માંદણામાં ખૂંચ્યો બિચારો, શું કથા લખી છે. ત્રણે દ્રષ્ટાંત નારીના, ત્રણે દ્રષ્ટાંત નરના. પ્રથમ સ્વામીએ નારીને કરકું કહ્યું, અને પછી સ્વામીએ નારીને વિષ્ટા કહી, અને એથી ઓછું લાગ્યું છેવટે નારીને માંદણું કહ્યું. પહેલામાં નરને કાગડા કયા, અને પછી ગોળીઓ વાળનાર ગીંગા કયા, અને છેવટે ન રહેવાનું ને તે પાડા કહી દીધા. શું કે ગજબ કહી નાખ્યો. આમ લાગે છે તમને આ સહન થાય એવું છે? નિષ્કુળાનંદ સ્વામીની કલમે આ કામ કર્યું છે. દુનિયામાં કોઈ એવો વૈરાગ્યવાન સંત નથી થયો કે જેની કલમે આટલું કડક લખાણું હોય. એમ સ્વામીએ લખીને વિચાર કરો, 1860 ની સાલમાં આ ગ્રંથ લખાણો છે. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં યમંડળ ઘણી વાર વંચાયો છે, કથા થઈ છે આની. આ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે સાંભળેલો, પ્રસાદીનો ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાને આની એની એક એક લીટી સાંભળી પાસ કરેલી છે, બરાબર છે. નિષ્ફળાન સ્વામી તમે લખ્યું એ કમ્પ્લેટ છે, એમ જ છે. આવું ભાઈ કરે અંગના કાજે કુકર્મ લોપી વેદ વિધિના ધર્મ. વેદ વિધિના જે ધર્મો છે એને લોપી માણસ અંગના કાજે, અંગના એટલે પોતાની પત્ની, પોતાની પત્નીને માટે ઘણા ઘણા પાપ કરે છે. એને રાજી રાખવા માટે, એને ખવડાવવા પીવડાવવા, એનું બધું ભરણ પોષણ કરવા માટે માણસ ઘણા ઘણા અધર્મોના કર્મ કરે. વિચારે ડાયો માણસ ન ચડે એ રસ્તે, એ રસ્તે ન જાય. હવે સ્વામી એક વાત લખે છે, નિષ્કુળાનંદ સ્વામીની કલમે આ બધું લખાયું છે. અમારે તો ખાલી ચર્ચા કરવાની છે, અને સ્વામી સંસારના અનુભવી, બે દીકરાના બાપ હતા એટલે એને જે લખ્યું છે ને એ બધું અનુભવ વાળું લખ્યું છે, એટલે હવે કોઈને આ કહેવી જ પડે કે વાત સાચી છે. હવે લખ્યું એ સાંભળો.
જાણે કેમ રાજી રહે રમણી, જાણે કેમ રાજી રહે રમણી, રાખે સૌથી તે બરદાશ બમણી, રાખે સૌથી તે બરદાશ બમણી.
લખો સ્વામી, આ માણસ ને આખો દિવસ એ જ ચિંતા છે કે મારી રમણી રાજી કેમ રહે. બધાય કરતા વધારે તકેદારી બરદાશ એ રાખે કે રંત માત્ર પણ કુરાજીપો ન મળવો જોઈએ, એમ સદાય પ્રસન્ન રહે, સદાય પ્રસન્નતા. શું કથા લખી, સહેજ પણ કુરાજીપો લેવા તૈયાર નથી કોઈ. ભગવાન નો કુરાજીપો મળે તો મંજૂર, કોઈ સંત નો કુરાજીપો મળે તો કે શિરે ચડાયો, પણ ઘરના માણાને કોઈ રંચ દુખવવા તૈયાર નહીં. સ્વામી ની કલમે લખ્યું, સાંભળો.
જાણે કેમ રાજી રહે રમણી, જાણે કેમ રાજી રહે રમણી, રાખે
દાસ બમણી બમણી હવે લખ્યું એ સાંભળો સાચું હોય કે ખોટું તમે જાણો અને નિષ્કવાન સ્વામી જાણે અહીં લખ્યું એ હું વાંચું છું હાજી હાજી કરે જોડી હાથ વિચાર કરો હાજી હાજી કરી જોડે હાથ આવું લખ્યું સ્વામીએ કઈક ભાળ્યું છે સંસારમાં હશે એવું તમને ખબર હોય અને પછી શબ્દ સ્વામી એવો લખ્યો વર્તે વનિતા આગે અનાથ અનાથ શબ્દ લખ્યો છે વાસ્તવિકમાં જો કહીએ તો પુરુષ છે નારીનો નાથ છે સ્વામી છે ધણી છે પણ સ્વામીએ એવું લખ્યું કે વર્તે વનિતા આગે અનાથ સ્વયં નાથ છે છતાં અનાથ વર્તે છે હા કેવું સમજવા જેવું શું લખ્યું બહુ વિચારીને લખ્યું હોય એવું લાગે છે મને તો આશ્ચર્ય ઘટના એ છે કે આ દુનિયામાં માણસ મોટે ભાગ્ય અનાથ વર્તે છે અરે જેનો પોતે નાથ હોય એની આગળ અનાથ વર્તે તો જેનો એ નાથ નથી ત્યાં તો શું કથા કહેવાની કાયદેસર સ્વામી છે તો એ દાસત્વ ભોગવે છે ગજબનું કહેવાય ને અને એટલે જ મહાભારતના મોક્ષ પર્વમાં સુખદેવજીએ વ્યાસજીને એવું કહ્યું કે મહારાજ આસક્તિ વિના દાસત્વ કોઈ સ્વીકારે નહીં આવું લખ્યું મહાભારતમાં આસક્તિ વિના દાસત્વ કોઈ સ્વીકારે નહીં જેણે જેણે દાસત્વ સ્વીકાર્યું છે એ બધાએ આસક્ત છે આસક્તિ નહીં તો દાસત્વ કોણ કરે કોઈ નવરો છે શું દાસત્વમાં સુખ છે સારા એ જગતના તમામ જીવ પ્રાણી માત્ર સ્વતંત્રતામાં આનંદ અનુભવે છે સૌ કોઈ સ્વતંત્રતા જ સુખનું મૂળ સમજે છે ઘણી વખત માણસ કહેતા હોય છે એ બંધનમાં રહેવું આપણને ફાવે નહીં બોલતા હોય આપણે છૂટા ભલા બંધનમાં રહેવું આપણને ફાવે નહીં મૂવી થોડીક આવે ઓછી આવે તો કારણ માણસ સ્વતંત્રમાં આનંદ માને છે સ્વતંત્રમાં આનંદ માનનારો જીવ શા માટે પરતંત્રને પરાધીન થયો તેની પાછળ કારણ એક જ ભાઈને એમાં હેત થઈ ગયું છે પ્રેમ આસક્તિ સ્નેહ ચાહે સો કહો ઠીક લાગે એ શબ્દ વાપરો હા બંધન થયું છે એટલે આસક્તિ નિષ્કવાન સ્વામી તો એવું લખે છે હાજી હાજી કરી જોડે હાથ પણ એ તો એ જમાનામાં એવું હશે કે હાજી હાજી હાથ જોડે એમ આજના જમાનામાં તો ઉડબેટ કરવા વાળા પણ હશે હુકમ થાય ને ઉડબેટ કરો તો કે જી મંજૂર ઉડબેટ કરો તમે કહો એ કરો પાગલ બની જાય માણસ પાગલ બની જાય નથી ભાન રહેતું નથી એને કોઈ સાચા સંત સેવા કે એને એથી કરીને જીવનમાં સ્વતંત્રતા કંઈક આવે એમ માણસ કોઈ દિવસ વધારે પડતી આસક્તિ ન કરે ક્યારેય પણ ન કરે દુઃખ થશે આ કથા આવું કહે હાજી હાજી કરે જોડી હાથ વર્તે વનિતા આગે અનાથ ઘણા માણસ તો એનો પડતો બોલ ઝીલી લે આગો પાછો થવા જ ન દે એક શિવાભાઈ છે એને એક વાર મને વાત કરેલી મને કહે સ્વામી અમારા સંસારમાં તો મોટા ભાગે અમે બધા લગભગ વચન પાલક જ હોય આજ્ઞા પાલક બહુધા અજાણે એક વાત કરી હું આણંદ ગયો હતો મારી દાઢ બહુ દુખતી હતી દવાખાને એક ડૉક્ટરને ત્યાં ગયો ડૉક્ટરે દાઢ જોઈ મને કે દાઢ ક્યાંય નાખવી પડશે હડી ગઈ છે મેં બહુ સારું કાઢી એટલે મારું મોઢું પોળું કરીને લાકડાની ઠેસી ભરાઈ દીધી મોઢું પોળું રહે ને બંધ નથી જાય એટલે અને પછી દાઢ કાઢવી હતી એટલે બેડું કરવા માટે ઇન્જેક્શન ભર્યું અને મારી દાંતના પેડામાં ઇન્જેક્શનની હોય ગાલી, અને હોય બરોબર અંદર ગઈને ડોક્ટરે દવા દબાવીને જે અંદર નાખવાની શરૂઆત કરી, ત્યાં ફોનની રિંગ વાગી. અને પાવાજુમાં ફોન હતો એટલે ડોક્ટરે એકાથી ઇન્જેક્શન આમ પકડી રાખી અને તરત ફોન ઊંચો કર્યો. એ શિવાભાઈ કે સ્વામી હું થયું ખબર નહીં, એ ફોન મૂકી દીધો અને ઇન્જેક્શન મૂકી દીધું અને સીધો પટાપટ દાદરો ઉતરી ગયો અને ગાડી સ્ટાર્ટ કરી. એટલે મેં કીધું આ તો ગાડી લઈને કઈક ગયો, હું તો ઓલું ઇન્જેક્શન દુખાણો એટલે હું તો ઇન્જેક્શન નો દાંડીઓ મધ્યરી પકડીને એમને બેઠો રહ્યો. કીધું હમણાં આવે આ ગયો ક્યાં મૂકી કેમ કીધું. એને નિજ અનુભવ કહેલો. પછી એને વાર લાગી એટલે મેં ઇન્જેક્શન ખેંચી લીધું મારી મેળે, કે ખેંચીને એક બાજુ ટેબલમાં જ મૂક્યું એમને દવા ભરેલું. અને મોઢામાં ઘોડું ચડાવ્યું હતું ને એ મેં કાઢી નહીં, મોઢું દુખવા માંડ્યું મારે, ક્યાં સુધી પોળો મોઢું રાખું. લગભગ 15 મિનિટ થઈ છે ડોક્ટર સાહેબ પાછા આવ્યા. એટલે શિવાભાઈ કે મારો મગજ ગયેલો ને. એટલે મેં કીધું તમે કેવા છો. એ કે કેમ, અરે એવો તો કયો મોટો ફોન આવ્યો હતો મિનિસ્ટર નો કમિશનર નો, કેવી મોટી ધાડ પડી ગઈ હતી તમારે આમ ઇન્જેક્શન નહીં પૂરું દેવાનું નહીં કઢાણું નહીં. બોલો ડોક્ટર કે ભાઈ ગરમ ના થાવ, મારા વાઇફ નો ફોન હતો. શિવાભાઈ કે પણ તારી વાઇફ નો ફોન તે પણ ઇન્જેક્શન તો પૂરું. તો કે યાર એનો ફોન હતો કડક શબ્દમાં હતો, તમે એક મિનિટમાં આવ્યો. પણ શું થયું હતું એવું, ત્યાં ઘર હળગ્યું હતું. ઘર તો કઈ હળગ્યું નહોતું પણ મારા બાપા જરા ગરમ થઈને બોલતા છે એટલે મને તરત કડક શબ્દમાં બોલાવ્યો એટલે મારે જવું પડ્યું. અને કે હું જલ્દી આવ્યો, મારા બાપા સાહેબ એમ છે કે એટલે ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરીને આવ્યો છું. શિવાભાઈ કે તારા બાપાને ગાંડા હોસ્પિટલ દાખલ કેમ, કે મારા વાઇફ બહુ ખી જાણે કે પહેલા હોસ્પિટલમાં દાખલ કરો પછી લાવું છે. લ્યો વિચાર કરો, આ કથા આમ કહે છે, હાજી હાજી કરે જોડી હાથ વર્તે વનિતા આગે, વનિતાની આગળ અનાથ વર્તે માણસ. સાવધાન થાય, એમ દંડની કથા જીવ પ્રાણી માત્ર ને મહા ઉપયોગી છે, મહા ઉપયોગી જીવનમાં રાખ્યા જેવી છે, સમજવા જેવી છે, સચેત થવા જેવી છે. અને કથા સાંભળ્યા પછી એમ નામ રહેવાય તો કથા સાંભળી ના કહેવાય, સાંભળ્યા પછી સુધારો કર. અરે ત્યાગી ન થઈ જવાય, સાધુ ન થઈ જવાય તો કાંઈ નહીં, પણ અપની પ્રતિષ્ઠા પ્રમાણે તો આપણાથી રહેવાય. અને હવે સ્વામી એક વાક્ય લખે છે, સાંભળો. સ્વામી કહે છે, રાજે દેખે રમણી નો મોખ, એનું મોઢું રાજી જોવે તારે આને હૃદયમાં તાઢપ વળે. જો સહેજ મોઢું ગરમ કે આમ નરમ ભાળ્યું હોય ને, ગરમ ભાળ્યું હોય તો ધ્રુજવા માંડે અને નરમ ભાળ્યું હોય ને તો પૂછવા માંડે, શું થયું તમને, શું થયું, શું થયું, કઈ ઊનો વાવાયો, શું થયું. સ્વામી લખે જાઉં, રાજી દેખે ત્યારે શાંતિ ને સુખ થાય. ભગવાનના ભક્તો, પરમાત્માને મેળવા હોય તો આ કક્ષાએ જીવવાથી ના મળે ભગવાન. માણસ હાથે કરીને બંધાણો છે, પોતે પોતાની મેળે બંધાણો છે. ન બંધાય તો ચાલે, જરૂર નથી કાંઈ. તમે તમારી સામે જ નિર્બંધન માણસો શું નથી દેખતા, દેખી શકો છો. એક 80 વર્ષના વડીલ મંદિરમાં મારી સામે બેઠા હતા, મેં વાતમાંથી વાત કાઢી, મેં એવો પ્રશ્ન કર્યો કે તમને કોઈ દિવસ કંટાળો નથી ચડતો? એ કે શેનો સ્વામી? મેં કહ્યું તમે ખેતરમાં જાઓ, આંખો દી તડકો હોય, ટાઢ હોય, કાં તો વરસાદ હોય, આમ છે ઋતુમાં ખેતરમાં સવારથી સાંજ સુધી આમ પરસો વાળી નાખે એવું કામ કરવાનું, ભલે કેટલી પ્રકારની માથા કૂંડ મશીન હાંકતા હોય, એનો પટ્ટો તૂટે, રાતે આવીને સોરો વળી બરાસ ચોરી જાય, કાળો વરામાં કોક સાહટીઓ કાપી જાય, ઓલી ભરવાડ આવીને પાછું ખેતર ચારી જાય, ઓલી એની સામે થાવ તો ઓલો બે લાકડી નાખે ગાડું દે, આવી બધી આ બધી માથા કોટ ધમાલ, તમને કંટાળો ન ચડે? અરે વડીલ એવું બોલ્યા, સ્વામી તમે તો સંત છો, તમને બહુ અનુભવ ના હોય, પણ અમે અમારા અનુભવને રજૂ કરીએ. મેં બોલો, અમને કે ગમે એવો કંટાળો ચડ્યો હોય, થાકી ગયા હોય, લોથ થઈ ગયા હોય, ખેતરમાં કોઈ માર્યા હોય, ગાડી દીધી હોય, સોરી ગયું હોય, કોઈ ગમે તે અપમાન થયું હોય, પણ ઘરે આવી એ હાથ પગ મોઢું ધોઈને જમવા બેસી અને ઘરનો માણસ રોટલી પીરસી ઘીવાળી ચમચી કરીને રોટલી ઉપરી ચમચી ફેરવે ને પછી મીઠે વેણે એમ બોલે, આજ તો તમે બહુ થાકી ગયા છો, લ્યો જરા ઘી ચોપડી. તો બસ કે આટલું બોલે એટલે સબ કંટાળા ખતમ, રંચ માત્ર કંટાળો ન રહે. પછી મને એમ મારી મેળે લાગ્યું, હોય હોય ન હોય ભગવાન જાણે, પછી મને એમ લાગ્યું કે મોટા ભાગના ને બસ જીવવાનો આ એક જ આધાર છે. ઘણા ગ્રહસ્થને ઘરે જો ઘરવાળું ન હોય ને તો ગાંડા થઈ જાય, મારું એવું માનવું છે, ગાંડા થઈ જાય. હા, કારણ કે એને જ આધારે સુખ છે બિચારાને, સુખ જાય તો માણસ પાગલ થઈ જાય, દેખીતી વાત છે. પછી કોણ કે લ્યો ખાઈ લ્યો ભૂખ્યા થયા છે એમ. અને હવે એક વાત કહું, જેને ઘરે છીએ કંટાળો ચડતો હોય એની હું દિશા થઈ તો, એક તો ખેતરમાંથી ધંધેથી ઓફિસેથી ગમે ત્યાંથી ઠાકીને આવ્યો હોય અને ઘરે જમવા બે તો વધારે ઠાક સડી જાય એવા વેણ આવે, આની દિશા હું થાય બિચારા. એ તે કેમે જીવતા છે અને અમુક અમુક દવા પીવે છે ને એનું કારણ આ છે, બધેથી તરછોડાય. અને જ્યારે જે જગ્યાએથી એને શાંતિ મળવી જોઈએ ત્યાંથી પણ જો તરછોડાય તો એ ચેવટ દવા પીવે. સંસારમાં સ્ત્રીને એનો સસરો વટે, એની સાસુ વટે, દેર નણંદુ ગમે તેમ ગામના બોલે ત્યાં સુધી બહુ વાંધો ના આવે, પણ પરિણો ધણી જેથી કડક થઈને મેણું મારે, એક તો બધા મેણા મારતા હોય અને ઓઈલો જયારે કડક થઈને એમ કે અને કૂવો કેમ જડતો નથી, પછી આ કૂવો ગોતવા જરૂર નીકળે અને જડી રહે. પણ જ્યાં સુધી એનો પતિ મીઠે વેણે બોલાવતો હોય ત્યાં સુધી વાંધો નહીં, આધાર છે સંસારીને જીવવાનો. અને આ પુરુષને ગમે એમ ગામના ગાડ્યું દે, બીજા દે, મારે ગમે તેમ, પણ ઘરનું માણસ જો હેતથી બોલાવે ને તો આવરો જિંદગી પૂરી કરે ખરો, ને બધા ટડકાવે ને જો એ ટડકાવે તો આ દવા પીવે. આવું છે સંસારમાં, સો વાતની એક વાત, ઈશ્વરના આધારે જીવન જીવો. બસ ઈશ્વરનો આધાર લે, કોઈ આધારે ન જીવે. આ સંસારમાં સુખી થવું હોય ભગવાન સિવાય બીજો કોઈ આધાર કદાપી ન રાખે, બીજા બધા આધાર છે નકામા છે, રહેનારા નથી જનારા છે. અને કોઈ દિવસ વિષય સારું નારી સારું અધર્મ ન કરે, એને અર્થે કરે કઈ કર્મ તેમાં ન જુએ ધર્મ અધર્મ, ધર્મ અધર્મ જોતા નહીં, કે એટલે દોડવા જ માંડે, વિચારવું જોઈએ ને કે થાય કે ન થાય. આપ સ્વાર્થ સરે લગાર તેમાં પરને પીડે અપાર, આ જીવ આવું કરવા માંડ્યો છે, પોતાનો સ્વાર્થ જરાક સરતો હોય તો બીજાને ગમે એટલી પીડા થાય એની એને હરકત નથી. આવો છીએ આ પાપી, બોલો આ લીટી સામાન્ય નથી. આપ સ્વાર્થ સરે લગાર તેમાં પરને પીડે અપાર, પોતાને એક રૂપિયો મળતો હોય, સામાન્ય હજારની ખોટ જાતી હોય ને તો એ એમ બોલે કે મને તો રૂપિયો મળે છે ને એના મોવા હજાર નાશ થાય. તો આવા અમુક અમુક નંગ હોય આ સંસારમાં, બોલો એને માનવ ન કહેવાય તો ભક્ત કેમ કહેવાય? અરે એને ઢોર પણ ન કહેવાય, ઢોર પણ આવું ન કરે. આ જગતમાં આ કૂતરા શેરીના ઘરના ખીલકોડા કબૂતરા ચકલિયા એ બધા માણસોની વાત શું કરે છે કે આ માણસો જોતો ખરા કેવા છે આ માણસો એમ વાતો કરે. ઘણી વખત ભારત દેશના પશુ પંખીઓ માથું ધુણાવે કે આ માણસો એ તો હાવ માજા મૂકી. આપણે તો ઘણા મેળોમાં જીવન જીવીએ છીએ, આપણે તો ઘણું જીવન કાબુ છે. આને માનવ કહેવાય, આના માટે મહારાજે વેદ રચ્યા, શાસ્ત્ર રચ્યા. આપણા માટે તો ભગવાનને કોઈ શાસ્ત્ર લખવું પડ્યું નથી કે તમારે આમ રહેવું આમ રહેવું, કાંઈ નહીં, તોય આપણે આપણી રીતે રહી. અને આના માટે કેટલું લખ્યું તોય ગાંઠતા નથી. ક્યારેક ક્યારેક પશુ પંખીઓ એમ કે છે કે આપણે હારું કોઈ પારાયણ બી હારતું નથી, આની માટે મોટા આયોજન ને પારાયણ ને કાંઈ કરે ને તોય ઠેકાણું ન મળે. લ્યો અરે એક વાર એવું બન્યું, એક કુંભારનો યુવાન છોકરો આમ ભણતો હશે એટલે કઈક અવળી લઈને ચડી ગયો. કઈ ઘરે આવવાનો મેળ નહીં, ક્યારેક મોડો આવે વહેલો આવે, ઘણા ઘણા ખરાબ ધંધા કરવા માંડ્યો. અનેક પ્રકારના વ્યસનો, વેસ્યા વાળે જાવું, ભલે માંસ મદીરા પીવું, આવું બધું શીખ્યો. એ કુંભાર બચારો દેશી, ઘરે ગધેડું રાખે, ધૂળ લાવે, માટલા બનાવે. એને એમ કે છોકરાને કંઈક વધારે ભણાવીએ તો છોકરો સારો થાય અને આ બધું ગારો ખૂંદવો મટે, કંઈક સારી નોકરી મળે. એમાં છોકરાને વળી આ લાઈન ચડીએ તે ઓલ્યા ને બિચારાને કઠણા. હવે એકવાર એવું બન્યું, છોકરો રાત્રે બહુ મોડો આવ્યો એટલે એના બાપને બહુ રી ચડી. છોકરે બારણું ખખડાવ્યું એટલે રીમાં રીમાં ઉઠીને આવી અને બારણું ઉઘાડ્યું. બારણું ઉઘાડીને છોકરો અંદર આવ્યો, હવે બારણાની પડખે જ ઢાળ્યું, એમાં ગધેડું બાંધેલું. એના બાપને બહુ રીણ ચડી એટલે એનો બાપ કહેવા માંડ્યો, તને અમારે શું કહેવું, તું તો હાવ ગધેડાનો ગધેડો રહ્યો, કે સુધર્યો જ નહીં સુધર્યો જ નહીં, હાવ ગધો રહ્યો, તને હું કહેવું. ખબર નથી પડતી ઘરે આવી જવું જોઈએ વહેલા, આમ છે તેમ છે. બહુ ભાઈ ટડકાયો. હવે આવી રીતે એને ટડકાયો તે ઓલો ગધેડો બાંધ્યો હતો ને એ રડવા માંડ્યો, એની બે આંખીમાંથી આંસુ પડવા માંડ્યા. અને ગધેડો આમ બિચારો ધ્રુજવા માંડ્યો ને મુંજાઈ ગયો. કુંભારી નજર ગઈ કે ગધેડાને કંઈક થયું લાગે છે. ગધેડા પાસે ગયો, હાથ ફેરવીને કહે છે, બાપા તને શું થયું? ત્યારે એમ કહેવાય છે ગધેડાને વાચા ફૂટી. ગધેડો કે માફ કરજો, તમારા ઘરના રોટલા ખાઉં છું, તમારે આશરે જીવું છું, પણ આટલું બધું તમારે અનહદ અનીતિ ન કરાય. કુંભાર કે પણ કઈ અનીતિ કરી મેં? ત્યારે ગધેડો કહે છે કે તમે એમ કીધું કે તું તો ગધેડા જેવો રહ્યો, તમારા છોકરાને એમ કીધું ને તમે કે તું ગધેડા જેવો રહ્યો, હું તમને પૂછું છું કે મેં કેદી દારૂ પીધો, હું કેદી મોડો ઘરે આવ્યો, હું કેદી વેશ્યા વાળે ગયો, તમારા છોકરા કરતા હાથ હારો હું છું, મને શું કામ એની ઉપમા દો છો? કે ગધેડે આવું કહ્યું. વિચાર તો કરો, ગધેડાની આગળ નીકળી ગયો સમાજ. શું કરે ગધેડા બજાર? લોકોમાં કહેવાય કે આ તો ગધેડા જેવો, એટલે ભલા મણા ગધેડા ઘણાય હારા. ભગવાનના ભક્તો, દરેક માનવો વિચાર કરે, નિષ્કળાનંદ સ્વામીની કથા ઉપર વિચાર કરે, બહુ સમજવા જેવી કથા લખી છે. આપ સ્વાર્થ સરે લગાર, તેમાં પરને પીડે અપાર, પોતાના ઘરમાં થોડીક ચીજ આવતી હોય તો સામાનું ઘર ભલે ખતમ થઈ જાય, આવી નીતિ વાળા હોય અમુક. લ્યો અરે એક સત્ય ઘટેલી ઘટના ઘટના તમને કહું. એક બોમ્બેનો કોઈ ખાનદાન પૈસા વાળો છે, રૂપિયા વાળો શ્રીમંત, કઈક કામ પ્રસંગે કાંઠિયાવાડમાં આવેલ, બસમાં બેઠેલ, ધંધુકાના બસ સ્ટેશનમાં બસ આવી બપોરનો સમય, સાથે એની પત્ની પણ હતી, એક નાનો છોકરો પણ સીટમાં બેઠેલા. બાજુમાં કોઈ સાધુ મહારાજ બેઠા છે પાછલી સીટે. હવે ધંધુકાના સ્ટેશનમાંથી બસને ઉપાડવાનો બરોબર સમય થયો, આમ તો સવારનો સમય લગભગ 9 વાગ્યા હશે. એવામાં એક નાનો એવો ગરીબ ઘરનો છોકરો માથે ઠંડી માટલી લઈ પાણીની અને પાણી વેચતો વેચતો આવ્યો. પાણી પીવું, કોઈને પાણી લેવો, ઠંડુ પાણી બોલતો આવે. એ માટલી વાળાને જોયો એટલે શેઠનો નાનો છોકરો તરસ્યો થયેલો એટલે શેઠને કહે છે કે બાપા, હું મારે પાણી પીવું છે. એટલે શેઠે બારીમાંથી હાથ કાઢી અને પેલા પાણી વાળા છોકરાને બોલાવ્યો, કે અહીંયા છોકરો ક્યાં ગયો, કે શું પાણીનું શું લે. ત્યારે છોકરો કહે છે કે શેઠ, એક ગ્લાસના 5 પૈસા, ચાલ એક ગ્લાસ ભરીએ, એક ગ્લાસ ભરીએ. શેઠના છોકરાના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો, એવામાં બસ ઉપડી એટલે છોકરો બસની પડખે પડખે ચાલવા માંડ્યો કે શેઠ, પૈસાને પાલો આપો. છોકરે પાણી પી લીધું, પાલો પાછો આપ્યો. પછી શેઠે ખિસ્સામાં હાથ નાખ્યો તો શેઠના ખિસ્સામાં થી 10 કું નીકળ્યું, પૈસા છૂટા નહીં. 10 કું ખિસ્સામાંથી નીકળ્યું એટલે શેઠ કહે છે કે છોકરા, 5 પૈસા પેલા પાછા લાય, મારી આગળ છૂટા નથી તને દઉં. છોકરો કે પહેલવેલો, હું તો બોણીમાં તમારી આગળ આવ્યો છું, મારી આગળ કાંઈ નથી, નહીં હોય પૈસો નથી. હું તો હાવ ગરીબ ઘરનો છોકરો છું, નિશાળે ભણવા જાઉં છું, પણ ચોપડીઓની મારે કોઈ પણ વ્યવસ્થા થતી નથી. પેન લેવી હોય તો મારા મા બાપ ગરીબ છે, એટલે મારી બાએ કહ્યું કે તું પાણી વેચવા જા, 1-2 રૂપિયા આવે તો તને ઇન્ડિપેન્ડ લેવી છે ને, એ ચોપડી લેવી છે, આવી રહે. હું તો હાવ ગરીબ છું, મારી આગળ નથી 5 પૈસા પણ નથી. તો કે પહેલા 5 પૈસા લાય, મારી આગળ 10 કું છે, પછી 10 કું આપું. બસ તો વેગ પકડતી ગઈ. છોકરો પડખે પડખે દોડ્યો જાય છે કે શેઠ 5 પૈસા. ભારી હામું જોઈને કે શેઠ 5 પૈસા. છોકરાને ખબર નહીં રહી, આગળ એક પથ્થર પડેલો, એ પથ્થર સાથે છોકરાને ઠેસ આવીને બચારો પડી ગયો, એની માટલી ફૂટી ગઈ. છોકરો રડવા માંડ્યો, બસ જતી રહી. આટલું તો બન્યું. પછી એ શેઠ છે ને, હાથમાં છોકરાને દેવા માટે કાઢેલા 10 પૈસા પાછા ખીચામાં નાખીને એ હું બોલ્યા ખબર છે, એ કે હાશ 5 પૈસા બચી ગયા. કે આવું બોલ્યો એ નરાધમ, બોલો. આવા હોય ને એ સમાજની લાશો કહેવાય. આવા જે છે ને એને કેમ ઈશ્વર માફ કરે કહો. આપ સ્વાર્થ સરે લગાર, એમાં બીજાનું બગાડે અપાર. પોતાનું થોડું ખારું થાય, બીજાનું સોન બગડી જાય. જેને પરવા નથી બીજાની, ઓ પાગલ માણસોને. અને વળી એ આગેવાન મોટા કહેવાતા હોય સમાજમાં, પણ ગરીબનો તો કચર ઘાણ વાળતા હોય, અને ગરીબની તો પડી જ ન હોય. ગરીબોને સૂંચી સૂંચીને પૈસા વાળા થયા હોય, અને પછી એ કઠણાઈ પેદા થાય, એના છોકરા ગાંડા થાય. જોજો તમે અમુકને ભાવ ઝાઝું વ્યાજ ખાધું હોય ને એની પ્રજા જોજો. ગરીબ લોકોના 5-5%, 10-10% નો આપે દાદાગીરી કરી હોટાવે, વાહે એવી વેજા થાય ને, કાં તો સ્વયં ને ફટકી જાય. ઈશ્વર બધાને સરખો ન્યાય આપે છે, ન માનું કે આપણે ગમે તેમ કરીએ તોય બધું હાલશે એમ. ઉપરવાળાના દરબારમાં અંધારું નથી. ભગવાન જેને જે પ્રમાણે જોઈએ ને એ પ્રમાણે બધું ન્યાય આપી દે. ન પીડો બીજાને, સાવધાની રાખો, માનવતા શીખે માણસ માત્ર. એક દ્રષ્ટાંત દઈ દઉં સાથો સાથ પછી કથા આગળ. એક નાનું એવું ગામ, એ નાના એવા ગામમાં એક મદારી ખેલ લઈને આવ્યો. ગામ બહુ નાનું, મદારી ખેલ લઈને આવીને ચોકમાં આવીને તો ડાંકલું જે કાંઈ હતું એ બધું વગાડવા માંડ્યો ને ખેલ શરૂ થયો. એમાં ગામના નાના મોટા છોકરા બધા જવા ભેગા થયા ને બધા વડીલો તો બધા ખેતરમાં ગયેલા, કોઈ નવરું નહીં. ખેલ કર્યો હશે 1-2 કલાક ને પછી બધા છોકરાને કે છોકરા આવું ચપટી ચપટી લોટ લઈ આવો. છોકરા બધા ખેલ જોઈને વેગ્યા ઘેરે, કોઈ લોટ લઈને ગાયું. મદારી ઉભો ઉભો બગા ખાય, બપોર વખત નું ટાણું. તમારું કઈ ખાવાનું મળ્યું નહીં, હું ભૂખ્યો, આ મારું ખેલ કરનારું ઘેટું ભૂખ્યું, આ વાંદરું ભૂખ્યું. ખેલમાં એક ઘેટું રાખતો, એક વાંદરું રાખતો, બીજા સર્પ ને આવું બધું રાખે, લોકોને બતાવે પ્રેક્ટિસ કરીને. હવે એ બિચારો હોશિયાર ઉભો છે, એમાં એક પટલાણી નીકળ્યા, જરાક ફૂલણ હતા, સેજ બોલકા પણ ખરા, આમ દિલના ઉદાર પાછા. મદારીને જોયો એટલે કેલા ભાઈલા કેમ ઉભો છો આવા આમ હોશિયાળો? અરે મારી માં કાંઈ ખાવાનું મળ્યું નહીં ભૂલ્યો. લે હું કે ખેલ કર્યો કોઈ કાંઈ આવ્યું નહીં, કોઈ કાંઈ ના આવ્યું કે છે. હા હું તો હોશિયાળો ભૂખ્યો છું. કે મુજામાં મુજામાં જો ઓલી ડેરીમાં અહીં આપણું ઘર છે, હું આવું છું ભારો વાળે નાખીને, હું આવું છું હમણે, તું ન્યાય એ બોલ્યો. તો ત્યાં ગયો પટલાણી આવ્યા, અને પટલાણી અને ખાવાનું, ખાવામાં હું આપ્યું બાજરાનો રોટલો આપ્યો, ઉપર માખણનો લોંદો આપ્યો, પછી એક મોટો ગોળનો ગાંગડો આપ્યો, અને વાટિકામાં શાક આપ્યું, અને છાશ આપી બરણી. પટલાણી કે લે ભાઈ થયો ને રાજી? મદારી કે હા રાજી થઈ, ખુશ થઈ ગયો, હું ખાવાનું બહુ સારું મળ્યું. એને કોણ દે આવું બધું, માખણ કોણ દે, ગોળ કોણ દે? એ તો રાજી રાજી થઈ ગયો, મનમાં વિચાર કરે છે કે હો આજ તો પેટ ભરીને જમીશ, એમ ખુશ થઈ ગયો. એ આમ નામ થાળી લઈ અને પોતે જ્યાં ઉતર્યો હતો ને એ જગ્યાએ વિચાર કરતો કરતો આવે છે, આજ તો પેટ ભરીને ખાશ, આજ તો આમ કરીશ. થાળી માથે કપડું ઢાંક્યું છે, અદ્વૈત જાતા વળી ઓલું બધું સારું સારું હતું ને તેમ જોવાનું મન થયું, કપડું ઊંચું કર્યું. આહા કેવું માખણ, કેવો રોટલો, કેવું શાક, કેટલો સરસ ગોળ. ત્યાં મનમાં આને એમ થયું કે પટલાણી તો ખાનદાન લાગે, એના ઘરમાં અથાણું હોય ખરું, આટલું મળ્યું તો અથાણાનો લોભ થયો. માણસને ઘણી વખત કેવું થાય છે એ જોવા જેવું. મનમાં એમ થયું કે આમ તો પટલાણી બહુ રાજી છે, જઈને માગું તો કઈ અથાણાને ના ના પાડે ને, ઘર કઈ આગું નથી. વિચારતો વિચારતો પોતે જ્યાં ઉતરો છે ને ત્યાં પહોંચી ગયો. આમાં એક બાજુ વાંદરું બાંધેલું, એક બાજુ ઘેટું બાંધેલું, ત્યાં પડખે થાળી મૂકીને કપડું ઢાંકીને વિચાર કર્યો અથાણું લઈ આવું અને હાથ તો ટેસ્ટ થી ખાવું છે, અથાણું લઈ આવું. હવે એ અથાણું લેવાઈ ગયો. ત્યાં પટલાણી જઈને કીધું કે અથાણું હોય થોડુંક આપો. પટલાણી કે કાંઈ વાંધો નહીં ભાઈ, લઈ જ અથાણું. હવે ઓલું અહીંથી આવ્યો એટલે તરત ઓલું માંકડું પડખે બેઠું હતું ને, એને જરા કપડું ઊંચું કરીને જોયું કે લાવ્યો હું. ચાલો ખબર પડી કે આહા માખણ, સરસ મજાનું શાક, આ રોટલો ગોળ, અલે જામ હોય મારો બેટો ખરો પાકો છે. હા અમને આખો દિવસ મારો ઊંચા નીચા ટાંટિયા કરાવે અને પૂરું ખાવા દેતો નથી, અને પોતે મારો ટેસ્ટ મારે છે, આજ થાવી હોય થાય બધું ખાઈ જવું છે. એ તો માળો લુગડું આગો કરીને બેહી ગયો, માંકડો બેહી ગયો ખાવા ચાલુ કરી દીધું. એને તો સમજ્યા માંકડ ને રોટલો ને શાક ને બધું સાફ કરી નાખ્યું, પછી હતું એમને લુગડું ઢાંકી દીધું, પણ મોઢું બગડેલું ને હાથ બગડેલા બધા માખણ વાળા ને શાક વાળા ને. વિચાર કર્યો કે આનું શું કરું, તો પડખે બાજુ ઘેટું બાંધ્યું હતું એની મોઢું લઈ નાખ્યું, એને રૂમાડા હોય ને હાથ બાર લોહી નઈ ગયું, બધું સાફ કરીને સુનમુન બેહી ગયો માનસી કરતો હોય એમ સમજ. હવે આ બાજુ ઓલો મદારી તો અથાણું લઈને આવે છે, હરખાતો આવે છે, ઓહો આજ તો સામો. એ અથાણું લઈને આવ્યા ને જ્યાં આમ લુગડું કર્યું ને તો અથાણું હરી હોય, બીજું કઈ ન મળે. મદારી ના મનમાં એમ થયું, અરે મારો આ કોણ ખાઈ ગયું? હાંદરે આમ જોયું તો બચારો ફાવ સુનમુન, એમ તો એનો પડ્યો એને હું જોઈ સુનમુન. પછી બાજુમાં કઈ પટેલ ના છોકરા રમતા છે, એને મદારી કહે છે કે છોકરાઓ શરમ નથી આવતી, આ કેમ બધું ખાઈ ગયા? છોકરા કે તને શરમ નથી આવતી અમને કેતા? અમે તો પટેલ ના છોકરા છીએ, અમે મદારી અડેલું ખાતા છું, કેવી વાત કરે? એટલે મદારીએ વિચાર કર્યો આ છોકરા તો ન ખાય. હાંદરે આમ જોયું તો કે આ તો બચારો હાવ બેઠું છે, ઘેટા આમ જોયું તા તો બગડેલું. અને ઓલે ધોકો લીધો, તારી જાત ના કે છે કેટલા દિવસે આજ પટલાણીએ મને ખાવાનું સારું મળ્યું ને આપ્યું અને તે આજ આજ મારું, આજ તારી ધૂળી કાઢી નાખું. ધોકો લઈને ભાઈ ઘેટાને માંડ્યો ઝાપટો, અને ભૂખ્યો થયેલો અને દિવસના બે વાગી ગયેલા ને સારું મળેલું બધું ગયું, અથાણું સિવાય કે એને ધોકાવી નાખ્યું ઘેટાને. વાંદી રહ્યું તો બેઠું રહ્યું સાનુ. ઘણા માણસ આવા માકડા જેવા હોય, કામ બધા ખરાબ ઈ કરે ને વારો પાડી દે કોક નો. આવું ના કરે માણસ, માણસ માકડા જેવું ના કરે, સુધરે. સ્વભાવ માકડા જેવો ના રખાય, આપણે માણસ છીએ, સુધરવું. એમ કહેવાય છે કે માકડા જેવો જેનો સ્વભાવ હોય ને એ ભગવાનના ધામમાં ન પુહાય, હા ત્યાં ન પુહાય. અને એમ કહેવાય છે કે ભગવાન રામચંદ્રજી એ વાંદરાઓની ને માકડાઓની ને રીસડાઓની સેના કરી, રાવણ સાથે ચડાઈ કરી, હા રાવણને માર્યો, સીતા માતાને રાવણના કબજામાંથી છોડાવ્યા, અને પછી બધા સમુદ્રને કાંઠે ભેગા થયા. ભગવાન રામચંદ્રજી બહુ રાજી થયા બધા વાંદરા ઉપર, રીસડા ઉપર, માંકડા ઉપર. પછી ભગવાન કહે છે સીતાજીને, સીતાજી તો કે શું, તો કે આપણે આ બધાએ જો તમને એ રાક્ષસના હાથમાંથી છોડાવવામાં મહેનત કરી છે, આ બધા વાંદરા રીસડા માંકડા હોય કે માટે એમને કઈક જમાડવું જોઈએ આપણે. બોલ્યું કેમ, કોઈ મોટું કામ શીત થાય તો બધા ભેગા ભાઈ નાસ્તો કરે એમ. ભગવાન ને વિચાર થયો કે આ બધાને થોડુંક જમાડી. લક્ષ્મણજીને કહ્યું કે જાઓ તમે વનમાંથી ફળફૂલ લઈ આવો. લક્ષ્મણજી ઉપડે લઈ આવ્યા બધું ઘણું ઘણું. પછી ભગવાન સીતાજીને કહે છે તમે આજ તો તમે પીરશો બધાને, કારણ ભગવાનને ઈચ્છા થયેલી પરીક્ષા કરવાની કે આ બધાએ મારી સેવા કરી છે એટલે બધાને મારે વૈકુંઠ આપવું પડશે, પણ આમાં વૈકુંઠમાં પુહાય એવા કેટલા સમા. પછી જુદી જુદી લાઈન કરી, એક બાજુ વાંદરાની, એક બાજુ રીસડાની, એક બાજુ માંકડાની, આવું બધું લાઈન કરી. સીતાજી પીરસવા નીકળ્યા તો જાત જાતનું ફ્રૂટ, એમાં ફ્રૂટમાં રાણ કોકડી, રાણ કોકડી પણ હતી. એ વાંદરા બધા પતરાવા લઈને બે ગયેલા, માંકડા બે ગયેલા, રીસડા બે ગયેલા, બધાને પીરશું. પીરસતા પીરસતા સીતાજી જ્યાં માંકડાઓની લાઈનો હતી ને ત્યાં આવ્યા. તો હા મહામી બે પંક્તિ ભરાયેલી, હા મહામી માંકડા બધા બેઠેલા, બધાને પીરસી રહ્યા. પછી સીતાજી કહે છે કે હવે શરૂ કરો. એટલે એક છેડે બેઠેલું માંકડું એક રાયણને હાથમાં લઈ અને છેડા વેગી ભી કરીને દબ્બી. માંકડું મૂળ તો માંકડું ને, હવે છેડા વેગી રાયણને દબ્બી એટલે માલકતી ઠળિયો ઉડ્યો. ત્યારે માંકડો કહે તારી, તને જ ઉડતા આવડે માંકડો, કે તને જ ઉડતા આવડે, અમને હું ન ફાવે એમ મને, તું ન્યા પીડ્યો તું તારથી ઓલ કરી પડ્યું એને મેરો ઠેકડો. હામે માયા માંકડા બેઠા તેની બધા કે તું ઠેકે એટલે હું અમને આમ તો સાચી બતાડે છે એમ, વાત કેવી કરે. એટલે એની કોઈથી બે માંકડા કૂદ્યા. એની કોઈની લાઈન વાળા કે છે તારે એમ હું બંગડી ઉપેરી, વાત કેવી કરો છો કે એને મેરો ઠેકડો હતા. ઓલા કે અમે હું આટલા ઓઢ્યા કુદા ખોદ કરી મેલ્યું અને ખાવાનું બધું ફેંદી માર્યું. પછી ભગવાન રામચંદ્રજી કહે છે સીતાજી આ માંકડા વૈકુંઠમાં નહીં પોહાય, બાકી બીજા બધા લઈ જવા, ન પોહાય. જેના આવા સ્વભાવ હોય એ ભગવાનના દરબારમાં ન પોહાય, માણસ સ્વભાવ સુધાર. એક મદારી હાલ્યો જતો હતો, આડી આવી નદી, હવે નદીમાં કેડી કેડી હમણું પાણી. એક બે જણાએ કીધું ભાઈ પાણી વધારે છે, તો કે વાંધો નહીં હળવે હળવે નીકળી જવા. અરે બધો સરસામાં યારુનો ગંડીયો, બીજા બધા રમોકડાનું પોટલું, અરે એક માંકડું, અને સામે કાંઠે જાઉં એટલે બધો સામાન લઈને પાછું હારી એક રાખેલું ઘેટું. પછી મધારી સામે કાંઠે જવા માટે આમ તૈયારી કરે છે, એક ખભે બેહર્યું માંકડું, માથે લીધો સર્પનો કંડિયો અને હાથમાં ઘેટાને દોર્યું અને બીજું પોટલું લીધું એક હાથમાં. પછી આવે છે અડધી નદીએ ગયા, પાણી ઘણું ધીમે ધીમે હાલે છે, એમાં વરસાદ શરૂ થયો. હા વરસાદ શરૂ થયો, ધીમે ધીમે છાંટા આવવા માંડ્યા. ત્યારે માંકડું ઊંચું મણો વરસાદ ચડ્યો છે ને આ તો પલ્લી જવાય કે, એટલે માંકડે ઉપાય કર્યો આપણે કોરા રહી બસ, બીજું જે થવું એ થાય. એટલે સર્પના કંડિયાનું જે ઢાંકણું હતું ને એ બરોબર માંકડો ખભે ને કંડિયો માથે, એટલે સર્પનું જે ઢાંકણું એ લઈને એને માથે રાખ્યું એમ છત્રી જેમ, છાંટા ન પડે. આ માંકડા કઈ થાય એટલે થઈ રહ્યું, એને એ નથી ખબર કે આ સર્પ ને બિચારાને છાંટા પડશે. એ કે એ મો પલ્લે તો હું તો કોરો રહું. ઘણા માણસ આવા હોય, પંડ્ય કોરા રે બસ, બીજાનું જે થવું હોય થાય. એને માથે રાખ્યું એટલે સર્પ માથે છાંટા પડે એટલે સર્પે ડોકું બહાર કાઢ્યું ને એ પાણી જોઈને ભીડક્યો, તે પીડ્યો પાણી સર્પ. એટલે મદારી બિચારો સર્પ પકડવા ગયો તો ઘેટું છૂટી ગયું હાથમાંથી, જીવ ખળાલો કરતું. હવે ઘેટો પકડવા ગયો તો વાંદરું કેમ રે, ઈ ઉલ્લી ને જ્યું પાણી. બિચારો મદારી પંડે પંડે માન બારો નીકળ્યો, લ્યો આ દશા કરી માંગડે. માણસ સ્વભાવ સુધારે, કહેવાનો ભાવ એ જ સ્વભાવ. ભગવાન પાસે જવું હોય માણસ માનવ બને. આપ સ્વાર્થ સરે લગાર, તેમાં પરને પીડે અપાર, કર્યું પાપીએ પાપનું કામ, ટાળી દીધું બિચારા નું ઠામ. ઘણા એવું કરે છે, માણસ એવું ના કરે. હવે સ્વામી આગળ લખે છે, કરે પાપ ન જુએ વિચારી, એમ ગયો તે જોબન હારી. જુવાની અવસ્થા પૂરી થઈ ભાઈ, પાપ કરતા કરતા જુવાની પૂરી થઈ ગઈ. માણસ જુવાની માં ખાસ ધ્યાન રાખે, ટગોર કરું છું જુવાની ખાસ ધ્યાન રાખે. આસક્તિ ન કરે કોઈમાં, પોતાના સત્વને ખાસ સાચવે, માણસ બ્રહ્મચર્ય ખાસ રાખે. યુવાની અવસ્થા વાળા બહુ ખરાબ ચિત્રો ન જોવે, ખરાબ ચિત્રો જોઈને ખરાબ વિચાર આવે છે, અને ત્યાર પછી માણસ જાણીને પોતાની શક્તિનો સ્ત્રાવ કરે છે. મોટા ભાગના યુવાન માટે કોઈ એવું પાપ ન કરે, જબરજસ્ત એમાંથી નુકસાની થાય છે, પાછળથી બહુ પસ્તાવવું પડશે. માટે માણસ નિજ શક્તિને સાચવે. જોબન હારી ગયો ભાયા, હવે દીકરા થયા. સ્વામી લખે છે, એમ કરતા ઓર ભકા આવ્યા, મોટા ભાગનો સમાજ પોતાના પુત્ર પરિવાર ને સુખિયા કરવા માટે અનેક પાપ કરે છે. વાલિયા લૂંટારાની કથા આવી જ છે. તો સ્ત્રી અને છોકરાના ભરણ પોષણ માટે, એમને સુખિયા કરવા માટે, હા છોકરાને બંગલા કરી દેવા માટે, છોકરાને ગાડીઓ વાળા કરવા માટે પોતે કેટલાય કાળા કામ કરે, કેટલી અનૈતિ કરે, ચૂસે છે ગરીબ લોકોને પોતાના પરિવારનું પોષણ કરવા માટે. પ્રાણ થકી પ્યારા લાગે છે છોકરા, પ્રાણ થકી પ્યારા. અને કે છે, નર ન મેલે નિમિષ ન્યારા, માઘા પાછા ન થવા દે, મારા છોકરા મારા છોકરા. તેડે ભીડે, તેડે એટલે તેડી લે, ભીડે એટલે એને સાતી દબાવે, હા મારો લાલો. પાછો માથે ચડાવે, લખ્યું તેડે ભીડે ને ચડાવે, માથે માથે ચડાવે. બોલ્યો કેટલાય તોફાન કરે પણ એનો અવગુણ ના આવે. હવે આમ કરતા કરતા સુખી દુખી થાય ત્યારે ભુવાને પૂછવા જાય. સ્વામી કહે, ભુવો વળી એમ કે, કને ભૂતળી વળગી છે, હું તને આખ્યા આપું છું બાધા, તું આમ બરાબર રાખજે, ખાજે ખપ્પર માં ઉભો. આવું હતું જૂના જમાના, તો નથી તારા સૂતને વિઘન. માની મૂર્ખે સાબિત કીધું, મેલી થાળી ઠીકરું લીધું પછી. વાણ ગુને ગુનેગાર થયો, ખાવા ટાણે પણ ઉભો રહ્યો, લખ્યું એવો બહુ થાય છે બેહાલ, તોય મનમાં માને છે નિહાલ. આ બે ઉપ કથા લખી છે ને, વળી લખ્યું જાજી જતને જાળવે બાળ. એમ નરનારી ભેળા બેસીને વાતો કરે છે. દિવસો જતા છોકરો મોટો થયો, હવે એની બધી લીલા આવે. ખોડે ગોળા ને ભાંગે છે ગળા, સામો રહી મારે છાતીમાં દડા. આંડા ખોડે કેટલી ગડબડ કરે, હામો રહી છાતીમાં દડામાં ઢીગા મારે. હા બાપા જવો મારી હામો શું ને મરદ. અને બાપો પછી લટ્ટુ પટ્ટુ થાય, સમજ્યા? વાહ મારો દીકરો. અમુક અમુક સંસારી ને જીવન ને જોવો ને તમને ધૂમ થઈ જાય. કહો ગજબ છે આ તમને. કેટલું છોકરા તોફાન કરે, કેવું બોલે, ફોતરાની જેમ ઉડાડે, હા ટકાના ન રવા દે તોય માને મનમાં નિહાલ. છોકરા ક્યાંથી? એમ એક વડીલ ને એના છોકરાએ ગાળી દીધી. ગામના માણસો સાંભળે એમ ઠબ કરી એના હગા બાપને. હવે એ ગામની બજારે આવીને બેઠા એટલે બીજા એની હરખા હરખા હોય ને વડીલો, એ વડીલ કે છે, કા વેલા બાબા આ તો ઠબ કરી ને કે છોકરાએ. આરા શું કે છે ખબર છે? ખીમા ડાયો થમા ડાયો થમા. છોકરા હોય એને ગાડ્યું દે, ન હોય ને કોણ દે કે છે દે ખરા કોક દે. છોકરા ક્યાંથી કે આવો મહિમા, સમજાય તમને? માધ્યમ તો બહુ ગમે એમ ઠપકારે તોય માધ્યમ. એક વાર એ ઘટના ઘટેલી કે વિરસદ વાળા જ્ઞાનજીવન સ્વામી બહુ સમર્થ સાધુ કઈક ગામડામાં ફરતા હશે. એક મંદિરમાં ઉતરેલા, બપોરનું બરોબર ટાણું, સ્વામી ઠાકોરજીને થાળ બાળ જમાડીને મંદિરમાં બેઠા બેઠા વાંચતા હશે. એમાં હામા ગ્રહસ્થને ઘેર ઝઘડો થયો, મંદિરને હામો હામ મકાન. ત્યાં તો ગાળા ગાળી થઈ ને કઈક ધમાલ થઈ ગઈ. ડોહાને ઘણો છોકરાઓ એ ધમકાયો. એટલે બાબા રિહાણા રિસાઈ અને મંદિરને ઓટલે આવીને બેઠા. ત્યાં એક નાનું છોકરું આવ્યું, હાલો બાબા જમવા. નથી આવવું. અરે પણ નો હાલે એમ, નથી આવવું. પણ મારા બાપા કે છે, ભલે કે નથી આવવું. બહુ રિસાણા એમ થતા થતા દિવસના પાંચક વાગવા આવ્યા. સવારના રિસાયેલા દાદા, પાંચ વાગ્યા પણ દાદાને રીહ બહુ. ત્યારે સ્વામીને દયા આવી કે બિચારા હવારના ભૂખ્યા છે ને જમ્યા નથી, હું સમજાવું. મંદિરને પગથિયે બેઠા છે ને એટલે સમજાવું. એટલે જ્ઞાન સ્વામી સમજાવવા માટે ત્યાં ગયા. ત્યાં જઈ પાસે બેઠીને કહે છે કે દાદા આમ રિસાવાય નહીં, જમી લેવાય. દાદા કહે છે સ્વામી આજકાલના છોકરા અમને બાપને ગણતા નથી, એના મનમાં આમ જે હું આમ છે ને તેમ છે ને બહુ તાળવું કેમ. એટલે સ્વામીને એમ થયું કે હવે આને કઈક શાંતિ થાય એ વાત કરું. એટલે જ્ઞાન સ્વામી વાત શરૂ કરી કે બાબા આજના છોકરા એવા જ છે. આજનો બધો આજના છોકરાને હું કેવું પાપી ને હરામી ને એની વાત જવા દે. એટલે છોકરાનું સ્વામીએ બહુ કાપ્યું, બહુ કાપવા માંડ્યા ને. એટલે કોણ જાણે હું થયું પેલા વડીલ ને. વડીલ એકદમ આંસકો મારીને કે સ્વામી બેન કરો. સ્વામી કા કા હું થયું, હું કામ અમારે છોકરાની કાપો છો? સ્વામી કે ગજબ કી નીખ્યો એને તો, તમને હું અધિકાર છે? પાળી પોષીને મેં મોટા કર્યા છે, એટલે માગી ખાવું કોક ના છોકરા નિંદા કરવી? સ્વામી કે આ તો તમે રિહાણા છો એટલે હું કહું છું. હું રિહાણો તે પણ મારા છોકરા થી રિહાણો છું, તમારે રિહાણો? સ્વામી કે આ આટા વગી નો લગ. એ તો કે અમે રિહાઈ ખરા અને ખાઈ લેવી, આ હાલ્યો એમ કઈને વ્યો ગયો ઘરમાં. આવું બનેલું વિચાર કરો માટે જીવન સુધારે માણસ, જીવન સુધારે. છોકરો ગમે એમ કરે તો આમ જો કેટલો ગુણ હે, છેવટ વ્યા ગયા. અંદર સાધુ નો અવગુણ લીધો પણ છોકરાનો ન લીધો, છેવટ હળી મળીને જીમા મજા કરી. કરે નિત્ય નવી અતિ આળ્યો, વળી ઘણી ઘણી દીએ ગાળ્યો. સ્વામી લખ્યું હો, ઘણી ઘણી ગાળ્યો. તે તો સર્વે સાખીને રહે પણ એનો અભાવ ન લહે. છોકરા ગાળ્યો દે એનો અભાવ નહીં, એ તો છોકરું છે ને આમ માને, સમજાય? એ તો છોકરું છે ને, તે છોકરું છે તે ગાળ્યું બોલે એ વાંધો નહીં એમને. છોકરું છે ને કે વિચાર તો કરો, શરમ આવવી જોઈએ. ગાળી બોલે ને ઉપાડીને એક અડબોત મેળવી જોઈએ. છોકરું છે તે ગાળ્યું બોલે, આટલું બધું આધીન થઈ જવાનું છોકરાને. ગમે એમ ગાળ્યું બોલે તો અહીં કાંઈ કહેવાનું નહીં.
લે બોલો.
અરે મેં મારી નજરે જોયેલું, એક છોકરો હતો સમજ્યા, જગો જગો, એને બાપાએ ભાઈ બહુ તોફાન કરે, મેં બે ત્રણ જણા ચડાવ્યો, જગા તું તારા બાપા ઉપર બેસી ને કે લઘુ કર, અને જગે તોફાન આવી દર્યું. એ કે મારે માથે બેહી ના જ. એનો બાપો કે મૂર્ખતામાં નો એમ ના રે ના. એ કે મને તમે બસ આ બે લઘુ કરવા જ દો. અને જગે ધાર્યું કર્યું અને ઓલે કરવા દીધું. હું આશ્ચર્ય છે આ જગતમાં, લઘુ એને અભિષેક કર્યો એટલે આવું આવું આ જગતમાં હાલે બધું ટીકળ. એનું શું કેવું, છોકરો રાજી થાય ને પછી કોક કે તમને પણ કઈ, બિચારો રાજી થાય ને છોકરો છે પણ આવું આમ રાજી કરવાનું શું કેવું માણસ ને, કેટલા આધીન થતા હશે કહો તારે આવું થતું છે. બાકી તમે આમ જોવો ને તો પાંચ મણની ગોણી તો ખભે લઈને વ્યા જાય એવા હોય, પણ છોકરા ઉપર બેહીને લઘુ કરે એનો કોઈ બાદ નહીં, એ ગાયું બોલે એનો કોઈ બાદ નહીં. બહુ આવું બધું હોય જગતમાં, હલતું હોય છે. અરે એક ડોશી હતા, એના છોકરાનું નામ ઘનશ્યામ. એ ડોશી કે મારો ઘનશ્યામ હવે તો બહુ ડાયો થઈ ગયો ને, બહુ કોઈ થી કાંઈ નહીં ને, એટલો બધો ડાયો વાત જાવે દે. એમાં ઘનશ્યામ બાઈથી આવ્યો અને આવીને સીધો ફળામ પડ્યો ને ગાડું જવા દીધી, શરૂ જ કરી દીધી સમજ્યા. ત્યારે ડોશી હું કે બંધા ગાડી બોલાય, ગાડી બોલાય. અરે અરે આવડી મોટી, એટલે આવી મોટી તો કોઈને આવડે નહીં, ક્યાંથી શીખ્યો? આવી રીતે એને વાત કરી કે આવી મોટી ક્યાંથી શીખ્યો? શું એને કેવું કહો, પણ હાથ પેર વેવાતો હોય, કાન પકડી એક બે મૂકી હોય ને તો બંધ થઈ જાય બોલતો. શું માણસો ચડાવ, શાસ્ત્રમાં લખ્યું કે પાંચ વર્ષાણી પુત્રમ પાલય, પાંચ વર્ષ સુધી પુત્રને પાળો, દસમે વર્ષે તાળીએ પછી નાખો બોથાલા, શાસ્ત્ર લખ્યું. અને કે છે કે હોળ વરનો થઈ જાય પછી મિત્રમ વધ આચર્ય, છોકરો હોળ વરનો થઈ જાય ને પછી પિતાએ મિત્રની જેમ પોતાના પુત્ર સાથે આચરણ કરવું, પછી લાકડી ન લેવાય નહીં તો હામી લે. આવી જાવ તારે તમે, પણ આવી રીતે લખ્યું છે. સર્વે સાંખી ને ગમે એટલી ગાયો દે તો હાંખી કઈ બોલે, પણ એનો અભાવ ન લહે, એનો અભાવ ના આવે ને. સાધુ એ જો એકાદું વેણ કડક કીધું હોય ને તો કે છે સાધુ થઈને એમ કેમ બોલે, સાધુ નું તો કડક વચન સહન ન થાય ને, છોકરાની તો નીત ગાયો ખાય. હા સાધુ ને તો વર્ષે એક વાર રસોઈ દેતા હશે ને, છોકરાને બૈરાને તો રોજ રળી લાવીને ખવાડે, બહુ પુણ્ય લખ્યું છે શાસ્ત્રમાં. અને ગમે એમ ગાયું દે, ગમે એમ તડકાવે તો આ વગર ફજ્યા નો હાથી ધડ્યા જ કરે તમારે, કંટ્રોલ વિનાનો માણસ શું એને કેવું કહો. તાણે મોશને પાડે પાઘડી, લખ્યા છે છોકરાની કથા, તો એ માને મને ધૈન ઘડી. લ્યો સાંભળો, બોલો છોકરો ખભે બેસી જાય, મૂછો તાણે, પાઘડું પાડે, છેકડા માંડે મારવા, આડુંવળું બોલે, ખિસ્સા માર નાખીને પૈસા કાઢ લે, લાવો લાવો વાપરવા લાવો, ઘર લઈને વિયો જાય, પાન પરાગ ખાય, સમજાય બધું ઘણું ઘણું કરે તો એ કહે છે કાંઈ વાંધો નહીં, છોકરો છે ને, ગમે એવી લીલા કરે તો એ છોકરો છે ને. શું કેવું કહો, કરે સનો જે જે સુણે દેખે, મળ્યા આ મળ્યા આનું નવ પેક, જે ભાળે એનું વેન કરે છે, એમ આખો દિવસ સંતાપ કરે તોય આ હેત રાખે છે વાસના વાળા જીવ. એવા થયા પાંચ છ છોકરા ભાઈ ગયા જન્મના વેરી, સ્વામીના શબ્દમાં, એવા થયા પાંચ છ છોકરા, એવા થયા અડધો ડજન છ છોકરા, વિદ્યા જન્મના વેરી તે ખરા, વિદ્યા જન્મના વેરી તે ખરા, પાળી પોષીને તે પરણાવે, પાળી પોષીને તે પરણાવે, એમ કરતા બુધા પણ આવે. હવે ગઢપણ આવ્યો, પણ માં બગડી વાત, પણ માં બગડી વાત, થયા નૈણ વેણ ક્ષીણ ગાત, થયા નૈણ વેણ ક્ષીણ ગાત, ખસી ડગળીને થયા ડૂલ, ખસી ડગળીને ડૂલી ગયા.
લગ્યું.
પાળી પોચી ને છોકરા મોટા કર્યા, એમને પરણાવ્યા અને ગઢપણ આવ્યું. છોકરા પરણ્યા નહોતા, રડવા શીખ્યા નહોતા, અને ભાઈ રડતા હતા એટલે ઘરમાં કઈક થોડું ઘણું ઉપજતું. હવે છોકરા રડવા માંડ્યા, પોતે વૃદ્ધ થયા, રડાય એવું રહ્યું નહીં. હા, એટલે છોકરા બધા હવે છે ને સ્વતંત્ર થયા. આને બિચારાને નેણ લબડી પડ્યા અને વેન બોલે તોય ગડબડ ગડબડ થાય છે, કારણ કે વૃદ્ધાવસ્થામાં છે ને બહુ હરખું બોલી શકાય. હા, વૃદ્ધાવસ્થા થઈ જાય એટલે બોલવામાં થોડો ઘણો ફેર પડી જાય, તકલીફ પણ થઈ જાય. વૃદ્ધ અવસ્થા જેવી છે, કોઈ શું કરે. અને અમુક વૃદ્ધ થયા પછી એને અમુક આશાય છોડી દેવી પડે, અમુક એને સમજી લેવું જોઈએ કે હવે આપણે ગઢડા થયા એટલે આપણી રીતે રહેવાય. પણ એક જગ્યાએ એવું બનેલું, કોઈ વરરાજાને લગ્ન થતા હતા. હવે લગ્ન થતા હતા એટલે એની જાન ઉપડવાની, એટલે વરરાજા ગાડે બેઠા એટલે જાનડીયુંથી ગાડું ખીચો ખીચ ભરાણ. અને વરને ગાડે બેવાની હવે ઈચ્છા હોય જ ને, ધક્કા મૂકી કરીને ગમે એમ કરીને, જો ન બેવા મળે તો રોવે, કાંઈક તમાલ કરીને બે. એટલે બધી જુવાન જુવાન જાનડીઓ આમાં બેઠી, બધી ડોશીઓ બધી વધી. બધા બધા ડોશીમાં ક્યાં બેહાડવા, પછી એક ગાડું એનું સ્પેશિયલ કર્યું. હા, એમાં બધા વૃદ્ધ બેહાડી ગયા બધા. અને ઉપડ્યું બધું જાનનું કામકાજ, ત્યાં ઠેઠ જ્યાં લગ્ન હતા એ ગામમાં ગયા. તારે આ સંસારની રીત એવી ને કે જયારે ગામ નજીક આવે ને ત્યારે બાયું તાણી તાણી ને ગીત ગાય, ઝાલા વાઢીને કરજો વાડ રે ઝરમરિયા ઝાલા. હા, આવ્યા જે જ્યાંના હોય ત્યાંના સુબા રે ઝરમરિયા ઝાલા. પછી એ ગાય, ડંકો વાગ્યો ને લશ્કર ઉપડ્યું ઝરમરિયા ઝાલા. હવે આ બધા જાનડીઓ તાણી તાણીને ગાય છે ને, હવે એમનું હુરાતન જોઈ ને આ બધા ડોશીમાં બેઠા હતા ને એમને હુરાતન ચીડ્યું. ઠીક એ બધા ગાય તો આપણે કેમ ના ગાવું. એમણે ગાવાનું શરૂ કર્યું, પણ વૃદ્ધ અવસ્થા એટલે ઝાળા વાટીને કરજો વાડ રે જરમ, એ બધું બરાબર. પણ ડંકો વાગ્યો ને લશ્કર ઉપડ્યું ને આ શું બોલાય ખબર, ડંકો વાગ્યો ને લસફસ ઉપડ્યું રે ઝરમરિયા ઝાલા. વેણ નેણ ક્ષીણ થયા ગઢપણ ને લઈને માણસ અમુક ક્રિયા છોડતો નથી. હવે ગયા છે, ખસી ડગળી ન થયો ડોલ તોય ન મેલે મનથી ફૂલ. જાણે મારું કહ્યું માને સૌ, એવો દલમાં છે દોઢ, બહુ બહુ દોઢ છે. સમજ્યા, ગઢપણ આવ્યું ને તોય મનમાં એટલો બધો દોઢ છે કે હું કહું એમ આખું ઘર હાલવું જોઈએ. એટલે સાંભળો, હવે વડીલોની કથા આવે છે. વડીલો આમ ક્ષમા રાખે, જરા ક્ષમા ધર્મ. અહીંથી કઈ કહેવાય જાય તો તમારે એમ સમજવું કે અમને નથી કહેતા, એ તો એવા હોય એને કહે છે. ઘણા બંધ બેસી ટોપી પાતરી માથે ઓઢી લે, પછી કે સ્વામીએ અમને આમ કહ્યું ને, સ્વામીએ અમને આમ કહ્યું. બાપા તમને કાંઈ કહ્યું નથી, ફૂલના હાર પહેરાવીએ, તમને કાંઈ કહેવું નથી, હલાવવા જ નથી ને, શું કામ. પણ જે માણસ એવા છે એને આમાં કથા લખાણી છે, લખ્યું છે, બધું લખ્યું છે, કાંઈ બાકી સ્વામીએ મેલ્યું નથી. જાણે મારું કહ્યું માને સૌ, એવો દલમાં છે દોઢ બહુ, વૃદ્ધ વર્ષ થઈ ગઈ તોય મનમાં એમ છે હું કહું એમ જ થવું જોઈએ ઘરમાં. છોકરાને ધમકાવ્યા કરે રોજ ઉઠીને, એ હું સમજો તમારા મનમાં. અને ભાષા કેવી આપણે ખબર, એ હેળો માગી ખાવા માગી, ભાઈ તમારું પૂરું નહીં થાય આમ કે કાયમ. એટલે છોકરા કેટલું રેડ્યા હોય, આમના કરતા ઘણું વધારે રેડ્યા હોય તોય આને ટેવ, પછી ટેવ પડી ગઈ. કાં તો ગાયો જીકે મોટી મોટી ગાયલ ઠપકારે કાયમ. અરે એક ઘરમાં જેવું બનેલું, એક વડીલ વહેલા 3 વાગ્યે ઉઠીને લાકડું પસાડે, ઉઠો ઉઠો. અને પાછા બોલે હું ખબર છે, ઉઠો રાંડો ઉઠો. એટલે ઘરના બાયુ માણસ બધાને એમ થયું કે હવે આને હાથે બુદ્ધિ નાઠી ને આને કહેવું હું, આપણે કામકાજ કરીને થાક્યા હોય ને મોડા સૂતા હોય અને આમને કામ કાંઈ ન મળે અને ગઢપણને લઈને ઊંઘ આવે નહીં, બીડીયું હોકા પીને ઠોંઠો ધ્યાં કરે, વહેલી ઊંઘ ઉડી જાય ને હુવે નહીં, હુવા દે નહીં. કે ચાર છોકરા ને ચારેય છોકરાની વહુને એમ થયું કે હવે ગમે એમ કરીએ બાપા જાય તો સારું ઉપર. જયારે ભેગી થઈને પછી કે જો બાપા મરે ને તો ગેમલ છે પીર ને એક એક નાળિયેર વધેરશું, પણ આ છે મરે નહીં, સોખું ઘી ખાધે લો ને. પછી એને નિર્ણય કર્યો કે એની હાથે ન જાય તો આપણે મોકલી લીધી છું. હું ઘરમાં હાથી હતો ને, એને ગોળની ગાંગડી ને કઈક માખણ નો જરાક નોંધો આપીને હાથી વશ કર્યો. હાથી ને કે કામ કરવાનું છે તારે, તો હું ગમે એ વખતે ટાણું આવે ને તો બાબાને ઉપરી મોકલવાના છે.
હાથી કે કાંઈ વાંધો નહીં, કરી નાખ્યું કામ. એક વાર ચોમાસાનો દાડો, છોકરા બધા વાડીએ ગયેલા, ત્યાં બધી કડબ વાટીને ભરોટું ભર્યું અને બાબા મોડેથી હાંજક વોરા વાડીએ આંટો ગયા, હાથમાં લાકડી અને હાલ્યા જાય ને એમ, શેઠા સિંહ બધું જોતા જાય, પોગ્યા. છોકરા કહે છે કે તમે હવે અત્યારે એના હાંજ વેળાને આવ્યા હતા, કે મનમાં થયું આંટો મારી આવું એટલે આવ્યો. સારું કે હવે અમે બધા ઘરે જઈએ છીએ, તમે હવે વૃદ્ધાવસ્થાના ક્યારે પોગશો, કે અમારે સાયકલો છે, એમ કરો તમે ભરોટા ઉપર બે જાઓ, આપણો હાથી હાંકી લાવો ગાડા ઉપર હાલવું નહીં. બાબા કે સારું, બાબાને ચડાવ્યા ભરોટે, છોકરા ચડ્યા સાયકલે. છોકરાએ તો ગામ ભેળા થઈ ગયા અને વાંહે હાથી ગાડું લઈને આવે છે. વચ્ચે આવ્યો ઢાળ ને ગાડું દોડ્યું, ઢાળમાં બરોબર રોદો અને પડખે મોટી ખાડ્યું, એમાં પાણી ભરેલું સમાવાનું ને કાંટા, એમાં રોદો આવ્યો, એમાં વડીલ ઉપરથી ઉલ્લી ગયા અને ઉલ્લી ને ગયા ખાડામાં, ત્યાં પાણી ને ખીજડા ને કાંટા ને બાવળિયા ને એમાં ભોલે ને ખાઈ ગયા. તે ભૂંડાઈનું વાગ્યું ને પાણી ને તે મોઢું પાણી ઉઈ ગયું. પછી બે ભાન જેવા થઈ ગયા ને, મોઢું કોક પાણીમાંથી બહાર કાઢે તો શ્વાસ લે ને, બોલે હાથી એ ગોળની ગાંગડી ખાધેલી એટલે એ કઈ સામું જોવે એમ નતો, આમ જરાક જોઈ લીધું, ત્રાહી નજરે જરાક જોઈ લીધું, વાંધો નથી બાપો કરીને જવા દીધા ભાઈ થાય ને. તો ગામમાં આવીને વાડામાં ઉભું રાખ્યું ગાડું, બાપા ક્યાંય ગયા શીખવે, હાથી ઘરે આવ્યો, હવે વાવું કર્યા. ત્યાં ઘરમાંથી બાયું માણે કહ્યું કે આ દાદા આવ્યા નથી જમવા. છોકરા કે દાદા કેમ નથી આવ્યા, વાડી આવ્યા હતા સાંજે પણ પછી ખાવા નથી આવ્યા, તપાસ તો કરો ક્યાં ગયા છે, કોઈની ઘરે ગયા છે, આડી વળી તપાસ કરી તો કઈ છે નહીં. તો કે હાથીને પૂછો ને, ભરોટા ઉપર બેઠા હતા, હાથીને પૂછ્યું તક મને કઈ ખબર નથી, મારે એમ કે પાદર ઉતરી ગયા છે, આપણને કઈ ખબર નથી કે. પછી તપાસ કર્યો સમજા, ક્યાંય જડ્યા નહીં. પછી વાડી બાજુ નીકળ્યા ત્યારે ખાડામાં પડેલા, એટલે બહુ ન બોલવું, અમુક ઉંમર થાય પછી બીજું કઈ મારે કેવું નથી. પછી તો જે નીરે ખાઈ લેવું, હું બહુ જાજી તમારું તાનું માનું ખાઈ લઉં અને હરિભજન કરવું. એક તાણું ઘરે જમીન મંદિરે વ્યુ જવું, એ ઠાકોરજીની આગળ બેઠા બેઠા માળા ફેરવવી અને સાધુ સંતો કથા કરતા હોય સાંભળવી અને વાહ વાહ ભાઈ. પછી હું બહુ અમુક ઉંમર ગયા પછી આપણે સમજી લેવું જોઈએ કે આજ ખોરડું, આજ દિવાલો, આજ જગ્યા, અને આજ જગ્યાએ બેહીને જેથી હું હાંકલ મારતો તેથી ઘરના એક એક સભ્ય ધ્રુજતા. હા, એનું ઈ ઘર, એની દિવાલ, એના ઈ ખોરડા, એનો ઈ હું આમ, એના ઈ આવડા. પણ આજ હું બોલું છું બધા દાંત કાઢે, પછી ન સમજી જવું પડે કે માળા લઈ એમ, અને તોય પછી ન સમજી તો. અરે એક વડીલ હા વૃદ્ધ, આંખે ભળાય નહીં પણ એટલા બધા એ જોરદાર માણસ ની તમને વાત કહું, જમવા બેહે ને આંખો તો હતી નહીં, ખીચડી પીરશે ને ખીચડી, તો ખીચડીમાં ઘી છોકરાએ નાખ્યું છે કે નથી નાખ્યું એ જોવા હારું. ખીચડી હાથમાં લઈને આમ દબ્બે, જો શીકણી લાગે તો સમજે કે ઘી છે, કારણ કે આંખના દેવતા ઉઠી ગયેલા અને નાકના દેવતા ઉઠી ગયેલા, એટલે હું ઘે તો એ ખબર ન પડે ને ભળાય તો નહીં. એક બાબાને મેં પ્રસાદીનું ગુલાબનું ફૂલ લખ્યું અને કહે લો બાપા ઊંઘો, ત્યારે મને કહે તમે ઊંઘવાનું કહો છો, અહીં 35 વર્ષથી ગંધજ કોને આવે છે કે. મેં કીધું હું કહો છો, 35 વર્ષથી મારે નાકના દેવતા ઉઠી ગયા છે, ગમે એ તમારે ફંટાય છે, હું થઈ પડી અત્યારે આપણ, મને એમાં કાંઈ ગંધ જ ન આવે એમ, ઉંમર થાય ને તો એવું થાય. એટલે બાબા છે ને આમ જોઈ જોવે, જો ચીકણી લાગે ખીચડી તો માને ઘી નાખ્યું છે, અને નહીતર શું કરે ખબર છે, થાળીનો જેવ ઉપાડીને ઢાળી આમ ઘા કરે ને, અને પછી મોઢામાંથી નીકળે એવી શરૂ કરે. બોલો આવા સ્વભાવ. તે ગામમાં હું કથા કરતો હતો, તે વડીલોએ બધાએ મને ફરિયાદ કરી, મને કે સ્વામી તમને મારે ફરિયાદ કરવાની, હું આ જુવાનિયાને કંઈક કહેજો, કંઈક કહેજો, અમારી ગઢપણની કઈક બરદાશ રાખે, અમારી સેવા કરે, કઈક શિખામણી આપો. એટલે મેં પછી હાંજે બધા જોવાની, અને માતા પિતાની સેવા કરવી જોઈએ, તમે ગ્રસ્થ છો, માતા પિતાનું આપણે પાલન કરવું જોઈએ, આમ છે તેમ છે બધું સમજાવ્યું. એ છોકરા પાકા બહુ સમજી ગયા, સ્વામીને કોઈ કે કઈ કીધું લાગે છે. કથા બધી પૂરી થઈ ને દેખ બે જુવાની મારી આગળ આવ્યો. મને કે હા શું કેજો સ્વામી, કોઈએ કઈ કહ્યું તમને? મેં કીધું વડીલો કહેતા હતા કે જુવાનિયાને આટલી જરાક ટકોર કરવાની જરૂર છે. તો કે ઠીક. છોકરા કે સ્વામી અમે તમને કહી, અમે તમતારે બધી સેવા કરીશું વડીલોની બધી, પણ તમે વડીલોને એટલું કહેજો મહેરબાની કરીને ગાયો ન બોલે. મેં કહ્યું હું કહો છો ગાયો બોલે? તો કે જુનવાણી જુનવાણી એવી ગાયો બોલે. હું કેવું આટલી ઉંમરે? તો કે હા એ તો ભૂલ્યા જ નથી. પછી મારે સાંજે વડીલોને કહેવું પડ્યું. મેં કીધું જુઓ તમારી સેવા બધી કમ્પ્લીટ કરશે પણ તમે ગાયો ન બોલતા હતા. એક વડીલ કે સ્વામી કોણે કીધું તમને? મેં કીધું કોઈએ કહ્યું નથી, આ તો હું મારી મેળે કહું છું. તો કે ઠીક, ગાયો નહીં બોલી. એટલે આવું છે, આવું સુધરે કહેવાનો ભાવ, બધા માણસ સુધરે. અને ઉંમર ગયા પછી મારું ઘરમાં ચાલે એ અહમ ખોટો છે, નહીં રાખવો માણસે. ન માને ઘર પરના રતી તોય હરી ન ભજે કુમતી, લખ્યું સ્વામીએ. ઘરના માણસ કાંઈ માનતા નથી, ઠેકડી કરાય મશ્કરી કરાય તોય ભગવાન ભજતા નથી માણસો. લો જાણે આપું શિખામણે સાર ચાલે, એના ઘરનો વ્યવહાર હું શિખામણે આપું એના ઘરનો વ્યવહાર ચાલે. ઉપદેશ ધ્યાન જ કરે, સાંભળો છો એ ઉભા સા કરજો, આમ કરજો ને તેમ કરજો. તો થોડો ઘણો વરસાદ વરસવા માંડે ને તો રાડિયું નાખે ઓફિસમાં બેઠા બેઠા. તમે ભાભા ઓફિસ ભાળી કાઠિયાવાડમાં ડેલું હોય ને એની પડખે ખાનું હોય ભાભા ઓફિસ કહેવાય. ના ભાભા ને બે આવવાનું શું કરવા? ઢોર કુતરે આવે ને તો તગડવા, બીજું શું કામ હોય? અને બાયું માણસ લાશ કાઢવા નડે નહીં એટલે એમની ઓફિસ ન્યા હોય. પણ એ ન્યા બે ભજન કરે તો સારું, આપણે રાજી થઈ. એને મનમાં એમ છે મારા ઘરનો વ્યવહાર ચાલે. વરસાદ વરસવા માંડે એટલે ન્યા રિયા રિયા લાકડું પછાડે. ક્યાં ગયા? ઓલા સાણા પલ્લી જાય, એ ઓલા લુગડા પલ્લે, એટલે માળા ફેરવો ને લેવાના છે. લેશે તમારે હું બહુ ઉપાધિ, પણ બહુ ઉપાધિ. અમુક અમુક માણસ જેમ વૃદ્ધ થતા જાય ને એમ વધારે વધારે ઉપાધિ થતી જાય, બહુ ઉપાધિ થાય. અને વ્યવહાર હાથમાં પકડી જ રાખે, મૂકે નહીં મૂકે નહીં. ચાવ્યું તો છેઠ સુધી ન આપે, અમુક હોશિયાર હોય ને. અરે એક ડોશીમાં બહુ હોશિયાર, સમજ્યા? ચાર છોકરા, ચાર છોકરાને ઘરે વહુ, બહુ હોશિયાર. અને છોકરા ને ઘરે છોકરા, પણ ડોશીમાં બધો વ્યવહાર પોતે કરે, કડે ધડે ને બરોબર. એમ શરીરે બહુ અનુકૂળ. અને એમના પતિદેવ તો જીવતા નહીં, વયા ગયેલા. પછી છોકરાની વહુ કાયમ છોકરાને ફરિયાદ કરે, તમારી બાને કોને આવે મેલે? બધું પૈસા ડબલો હારે હારે જ રાખે છે. લે પાછી લાઈફ આવલી, દૂધ વેચ્યા કરે ને સાસ વેચ્યા કરે ને માથાકૂટ ગર્યા કરે આખો દળ. અમે કઈ નથી કરીએ એમ, ભણેલી ગણેલી છી, કોને વ્યવહાર મૂકે? એટલે છોકરા બધા એક દી હેમ્પીને આવીને કે બા તમે ઘણા વર્ષ વ્યવહાર કર્યો, હવે તમે વ્યવહાર મૂકી દો. જો વડતાલથી એક માળા લાવ્યા છીએ, જો તમારે આ થાંભલી ઓછરીને ધારે બેહવું, લ્યો આ માળા ફેરવવી અને હોપી દે બધી ચાવ્યું. હા હું બધું કૂટે ક્યાં બધી? અને તમને એક રોજ લોટની હુંડલી ભરીને મારી મૂકી દે, માંગણ ટુમણ બાવા બ્રાહ્મણ સાધુ આવે તો આપ્યા કરવો લોટ, અને કરો ભજન ને દાન. કે ડોશીમાં સમજી ગયા કે હવે હાલે એવું નથી, એટલે વ્યવહાર હોંપી દીધો. પછી બહુ માથું ઘરમાં મારે નહીં, થાંભલીએ બે માળા ફેરવે થોડા દિવસ થયા ને, અને વ્યવહાર ઘરમાંથી જાય ને એટલે એનું માન પણ જાય. હમ આપણા હાથમાં વ્યવહાર હોય ને ત્યાં સુધી હવે આપણને પૂછવું પડે, પછી કોણ પૂછે? એટલે માજીને કોઈ પૂછે નહીં. જમવા બેહે ને તો જમવામાં ફેર પડી ગયો. ડોશીમાને થોડુંક દૂધ આપે, ડોશીમાને રોજ જાજુ દૂધ ખાવે ને કેવું નાનપણથી હાથમાં વ્યવહાર. હવે થોડુંક દૂધ આવે ફાયવું નહીં, અને દૂધ ખાવાના અરાડે આમ, એને બહુ આમ દૂધમાં પ્રીતિ રસાસવાદ જબર. પછી એકવાર એવું થયું કે બે છોકરાની બહુ મળવા ગઈ, એકને કાંઈ કામ ન થાય એવું થયું, ને એક જ બાય તે બધે પોગે નહીં. પછી એને જરૂર પડી ડોશીમાની, એટલે ડોશીમાને આવીને કહે છે ડોશીમા તમે બીજું કાંઈ નહીં પણ આ ગાયું દોશો, બે ત્રણ ગાયું દૂધ નહીં, તમે ગાયું દોશો? તો હા. તો કે એક ગાય તમે દોડાવો રોજ? તો હા હું ગાઉં દોઈ દઈશ. હવે ડોશીમા ગાય દોવાના કામમાં લાગ્યા. ગાય દોવા ગયા અને દૂધ મળેલું નહીં ને મહિના દાડેથી, દૂધ જોઈ અને ડોશીમાને જીભમાં હળવળાટ થયો દૂધ ખાવાનો. હવે બે પગ વચ્ચે બગોણું રાખી અને બે હાથમાં બે આંસળ પકડી એની પ્રેક્ટિસ પ્રમાણે ગાય દોવા માંડ્યા. પણ એક આંસળનું કનેક્શન સીધું મોઢાએ આપી દીધું ડાયરેક્ટ, એક શેડ જાય બગોણામાં ને એક જાય મોઢામાં. આશ્ચર્ય ગાય દૂધ કાઢતી હતી ચાર શેર, એને બદલે બશેર જ થયું. બગણું લઈને મૂક્યું, ઓલી વહુ આવી નામ બગણું ઓછો કર્યો, દૂધ કેમ એટલું બધું ઓછું? ધીમે રહીને કે આ ભાઈજી એટલું બધું દૂધ કેમ ઓછું? તકે હાથ ફેર થયો ને એમાં એવું થાય કે બેજે થી ધોવા ગયા તોય એમ કનેક્શન આપ્યું એટલે દૂધ ઓછું થયું. પછી કે આજ કેમ દૂધ ઓછું થયું? તો ખબર નહીં, ગાય ને બહુ ચરવામાં નહીં ઠીક પડતું, એ ભૂખી રહીએ છે. જે જ થયું બહુ હોશિયાર, એને મનમાં એમ થયું કે જોવું પડશે. પછી ત્રીજેથી દોવા ગયા ને તો વોવે થાંભલી આડેરીને જોયું, એ તો એક શેડ મોઢામાં જાય ને એક શેડ બગોણામાં જાય. બહુને એમ થયું આ તો કમાલ કહેવાય. પડખે જઈને એની આહુનો ખભો પકડીને હલબલાવ્યો, એમ ભાઈજી આ શું થાય? કે શું થાય છે? આ એક શેડ તો મોઢામાં જાય, તો કે બળ્યું એવું થાય? ડોશીમાં કે હા બળ્યું એવું થાય? આ બહુ કે તમને ખબર નથી? તમારા હારા ગુજરી ગયા ને પછી ની મને બહુ ભાન નથી રહેતી કે હું એને કેવું કહું. એટલે આવું છે, માટે માણસ અમુક ઉંમર ગયા પછી થોડીક સ્થિતિ રાખે ભજનમાં, ભજન કરો. શિખામણી હું દે, પછી આપણે શિખામણી દેવાને બદલે હરખું રહેવું તોય ઘણું.
સર્વે અંગ તો શિથિલ થયા,
પાણી લઈ આવડો હું કે ખબર છે? ધીમે ઉભા થઈને પી લો તો એટલાનો મગજ ન જાય. એ કે આ મળું વેચનું મારું કયું માને, એના મનમાં શું સમજે? એક જગ્યાએ વડતાલમાં અમે એક ઉતારને ત્યાં વેલણ કરાવવા ગયેલા, સમજ્યા? મંદિરમાં વેલણ જોતું હતું, કરાવવું. એટલે એના છોકરા ને છોકરો આવ્યો, દાદા 10 પૈસા આપો. શું કરવા છે? મારે શેરડી લેવી છે. લભાભાઈ ખિસ્સામાં હાથ નાખી અને 10 પૈસા કાઢી છોકરાને આપ્યા. છોકરો નાનો હતો, બહાર રેંકડી આવેલી, દોડાદોડી ઉપડ્યો, 10 પૈસાની શેરડી લાવ્યો. એક દંડી આવ્યો નાનો એવો, હાથમાં લઈને આવ્યો, કે દાદા લાવ્યો. જો દાદો કે 10 પૈસાનો દંડી કહો? તક હા આટલો હતો હશે કે છે? તને છેતરી ગયો કે રેંકડી વાળો? જા 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 પાછો આપ્યો કે મોટો આપે, નહીતર આપણે જ લેવો. આ છોકરો ધીમે રહીને કે, હું ત્યાં બેઠો, તમે સાંભળ્યું મારા કાને, ધીમે રહીને કે, એ બાબા હું જે પણ વસ્તુ લાવું એ ફરીને કોઈ દિવસ પાછી દેવાની જ જતો, હું કેવું છું તમારે? કે હું તો હસી પડ્યો. મેં કીધું આવડો એવો બોલે એ તો જો, કે હું કોઈ પણ વસ્તુ લાવું. મેં કીધું આ તો મોટું ખરીદીનું કામ કરતો હોય છે, કોઈ પણ વસ્તુ લાવું કે કોઈ દિવસ પાછી દેવા જતો ને ભાભો કીધાણો, સમજે? હાથમાં લાકડા દંડી ગળો મારો હળો માનતો નથી કે? છોકરો મુઠી વાળીને ભાગ્યો. એટલે આવું છે આ જગતમાં. લ્યો કોણ માને, શું કામ મનાવવું જોઈએ? માળા ન ફેરવી પછી અમુક સમય થાય પછી. સર્વે અંગ શિથિલ થયા, કરવા જેવા તો કોઈ ન રહ્યા, પછી લેવી લેવી કરીને શું કામ છે? કરો ભજન. આ તો હલો તો સરખું થયું, આ મારું માને નહીં મારું કહ્યું. અને ભી શું કેવું છે ને ખબર છે? એ ઉપદેશ આપે છે,
દઈએ નહીં ભિક્ષુ કને દાણો, દઈએ નહીં ભિક્ષુ કને દાણો, એ તો સર્વે ધુતારા છે જાણો.
વડીલ ઉપદેશ,
દુઃખ લાયું છે કોણ જોયે?
બાબા નો ઉપદેશ, બાબા ઉપદેશ કરે છે છોકરાને, સાંભળતા નથી, મારા કયું માનતા નથી, કોઈને દાણો નહીં દેવાનો, દાન ભિક્ષુક ને એ તો બધા ધૂતારા છે એમ માનવું, ધરમ બરમ હું વળી, સુખ દુઃખ કોણ ઉપર જોઈએ એવું છે, એ તો બધું ખોટું છે, વાણીનો વિલાપ છે, કઈ એમ કરતા નથી, આ ગાયનો વાછડો છે ને એને બળિદ્યો કરાવો ગોટલો, આમ તો ખરેખરો થાય, બાબા કે છે, એટલે સમજાણું તમને, બાબા એમ કે મારા જેવો થાય. પછી એક ઉપદેશ બીજો આપ્યો કે દુઃખ દીએ ઉંદરડા દાડી, કહીએ કેટલું પાળો બિલાડી, સાંભળ્યો ઉપદેશ, આ ઉંદરડા કેટલું દુઃખ દે છે, ઓલા ઘરમાં સિંગના કોથળા ભર્યા બધા કાપી નાખ્યા, તમને મૂર્ખ્યાઓ કેટલું કે હું એક બિલાડું પાળો તો ઉંદરડા ઓછા કરે, આ ઉપદેશ દીધો. પછી કે ખાટ ગોદડે ચાંચડ થાય, મારો માકડ તો સુખ થાય, માકડ બાકડ મારો, જુવા બંગાને જું જે કહેવાય તેને મારતા પાપ ન થાય, કારણ કે પોતે જિંદગી આખી જે કર્યું હતું ને એ બધું એ શરૂ કરી દીધું, જન્મ ધરી કર્યું પોતે જે પાપી આપે શિખામણ તે નિત્ય શીખવે પાપની રીત, આપે કરે કરાવે ઘાત, આવું લખી દીધું. લ્યો સ્વામી કહે છે, આમ નામ આવરદા ખોઈ પણ પણ મને ન જોયું વિચારી, કે અંતે શી ગતિ થાશે જો મારી, ના વિચાર કરવાનો, એમ ખોય ખૂની, એમ ખોય ખૂની અવતાર, જાવા તૈયાર થયો જમદ્વાર, હવે અમદૂત ની કથા આવશે, જાવા તૈયાર થયો જમદ્વાર, જિંદગી આખી આમનામ કાઢી ભાઈ ભજન ન કર્યું, અરે જે 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 ભેલું, જે જે ભેલું લીધ્યું એણે ભાતું, તે તો મુખે કહ્યું નથી જાતું, એ તો કહેવાય એમ નથી, એવા પાપી, એવા પાપી સુખ ક્યાંથી લહે, સત્ય નિષ્કુળા નામ એમ કહે, આવા પાપીને ક્યાંથી સુખ હોય. અને હવે બહુ સરસ કથા આવે છે ભગવત ભક્તો, અતિ સાંભળ્યા જેવી એના જીવનની કથા, કારણ કે એનો હવે અંતકાળ આવ્યો, કઈ રીતે શરીર છોડે છે, કઈ રીતે ગઢપણમાં જીવે છે, લખે સ્વામી, પ્રભુ વિમુખ જે પાપીઓ પામે પરલોકમાં દુઃખ, પ્રભુ વિમુખ જે પાપીઓ પામે પરલોકમાં દુઃખ, કૃતજ્ઞની જે હકો બુદ્ધિ તેને ક્યાંય ન હોય, જેને ભગવાનની ભક્તિ કરી નથી, ભગવાનથી વિમુખ ચાલ્યો છે, આ લોકમાં દુખ્યો અને પરલોકમાં દુખ્યો, ઈશ્વરની આગળ એને ગર્ભવાસમાં કહ્યું તો કે મહારાજ જેમ કહેશો તેમ કરીશું, ભજન કરશું, ના કર્યું એટલે કુબુદ્ધિ ને કૃતજ્ઞ એને ક્યાંય નો સુખ હોય કે છે. અરે એવા તો એ જી પરલોકે, પરલોકે પીડા જો ને પામશે, અનાલોકે દુખય પાય, અરે સુખ સુખ શાંતિ ક્યાંથી લહે, એવા પાપના કરનાર, એવા પાપના કરનાર ને સુખ અને શાંતિ ક્યાંથી હોય, ના પરલોકે પીડા પામશે, આ લોકમાં દુઃખ અપાર, સુખ શાંતિ ક્યાંથી હોય, પાપ ન કરે માણસ, યમદંડની કથા સાંભળીને એટલો તો જરૂર સુધારો કરે, પાપ ન કરે, સાવધાની રાખે, બાળજોબનમાં વૃદ્ધમાં એને જે જે કર્મ કર્યા છે એ બધા હવે અંતકાળે નડવા તૈયાર થયા છે, અરે માન ઘટ્યું મમતા વધીને પછી સવ્યે કર્યો તિરસ્કાર, બહુ સમજવા જેવા શબ્દ છે, ઘરમાંથી એનું માન ઘટ્યું, હા અવસ્થા થઈ ને એટલે માન ઘટ્યું, માન ઘટ્યું અને મમતા વધી, માણા વૃદ્ધ થાય ને એમ વધારે મમતા હોય, વધારે વધારે મમતા થતી જાય. અમુક અમુક તો આખા ઘરની અમતી અમતી બળતી રહ્યા કરે, આમ છે ને તેમ છે ને બોલાવું. માન ઘટ્યું મમતા વધી, પછી સૌએ કર્યો તિરસ્કાર, પછી બધાએ તિરસ્કાર કર્યો. અરે હે તું જેને જાણતો, વૃદ્ધાવસ્થાની કથા, હે તું જેને જાણતો અને રાખતો યતિ ઘણું હે, મારા છોકરા ખોળે બિહારતો, હા અને મોઢામાંથી કોળિયા દઈને એને જમાડતો, હા એને માટે ભાગ વસ્તુ લાવતા, બારગામ જાય તો પેંડા કેળા સફરજન બોર જામુડા, મારા છોકરા મારા છોકરા. અરે હે તું જેને જાણતો, જેને પોતાને હેતુ માનતો, આજ મારા સાચા એમ સંસારીને છોકરામાં જ પ્રેમ હોય મોટે ભાગે. આજ અમારું ગઢપણ પાડશે, આજ અમારું હાંધું કરશે, આજ અમારું બસ બધું આજ અમારું, અને અમારું બધું એનું, અને આ છે તે અમારા, આ બંધન છે. હવે સ્વામી લખે છે, તેજ લાગ્યા તિરસ્કાર વા, તે છોકરા તિરસ્કાર કરે છે. કહે પરો રહે પાપી પ્રે, પાપી એના મા બાપ ને કહે છે, માવડા પરો રહે છેટો રહે પ્રેત, તું ભૂત જેવો લાગે. હવે સ્વામી લખી કથા જો સાંભળો. બાળત્રિયા બીજા બહુમાલે વચન કહે કરી રો સાજે, બાળત્રિયા બીજા બહુમાલે વચન કહે કરી રો સાજે, અમે અમારો કેલશું બેસી રહેને તોર માંથી દો સાજે, અમે અમારો કેલશું બેસી રહેને દોર માંથી દો સાજે. ડોહા પ્રયોગ કર્યો, ડોહા બેહી રે એમ સાંભળો. વિશ્વાન સ્વામીની કલમે ડોહો ડોશી લખાણેલું છે, કોઈ ખોટું ના લગાડે, કારણ કે ગ્રંથમાં જે આવતું હોય કહેવામાં આવે છે. બેસી રહે દુર્મતી દોહા, અમે અમારું બધું ઉકેલી લઈશું કામ. છોકરા કે છે, તમે ચિંતા ન કરો, શું કામ બધું સિંધ સિંધ કરો છો, અમારે તમારું કાંઈ સાંભળવું નથી, તમે લઈ લઈ કરો છો આખો દાડો, મા બાપ ને ઠબકો દે યુવાની આવો. કહી કહી ને શું કહીએ, બંધન બેસે ત્યારે જીવવા ચાલી ને જઈએ, બોલતા બંધન બેસે ત્યારે જીવવા ચાલી ને જઈએ. આમ છોકરા કે છે કે લઈ લઈ કરતા તમને લાજ કેમ આવતી નથી, તમને કઈ કઈ ને મારે કેવું કેટલું, તમે બોલતા બંધ રહેતા નથી, તમારે તમારી જીભ પકડીને બેહી રહેવું, ગવર્નર જાલી રાખવાની, કોઈ નવરાય હોય માપે મશીન રહેવું જોઈએ, કોણ ગવર્નર પકડીને બે મત બોલો. બાબા ને બહુ વઢ્યા છોકરાઓ, તારા બાબા એ હાથ જોડ્યા છો ગઢપણમાં, કે બીજું તો હું કાંઈ તમને કહેતો નથી, કે પણ મારી વૃદ્ધ અવસ્થા થઈ, તમારી બાયુને કહો કે મને હાવ ટાઢું હું કામ ખાવા દે છે, થોડુંક ટાણે તો ખાવા દે, હા ગરમ ગરમ ખાવા દો, પચતું નથી ટાઢું, શરીરને નડે છે, ચવાતું નથી, સવડ થઈ ગયું. ત્યારે છોકરાએ જવાબ દીધો છે, સાંભળો, લખ્યું સ્વામી એમ, ઊન ટાઢું હાજર હશે એવું અન્ન આણી દેશું જે, ઊન ટાઢું હાજર હશે એવું અન્ન આણી દેશું જે, હાજર હશે એ મળશે, વધારે પડતું નહીં બોલવાનું. ત્યારે બાબા એ હાથ જોડ્યા છે, હાજર હોય ઈ દો બાપ, પણ ટાણે તો દો, તમે ક્યારેક બે વાગે આપો ને ક્યારેક મેળ ના આવે તો મોડી રાતે ખાવા દો છો. ત્યારે છોકરે સચોટ જવાબ આપ્યો છે, અંક ટાણાની ટેવ નહી રહે જ્યારે નવરા થાશું જે, અંક ટાણાની ટેવ ન રહે જ્યારે નવરા જોરદાર સાંભળો, છોકરા કે છે
તું જેવા નકામા નથી અમારે છે કામ જે
કહી નાખ્યું જો તો ખરા. એના મા બાપ ને કે છે કે તું જેવા તુકારો કર્યો ચોખ્ખો, તારી જેવા નકામા નથી, તું તો હાવ નકામો થઈ ગયો છે. બોલો આવું કહ્યું? અમારે તો કેટલાય કામ હોય, શરમ નથી થતી, નવરા છીએ અમે. નવરા થશે તે દી ખાવા દઈશું. આ કહી દીધું ચોખ્ખું, કશું બોલવાનું નહીં, બેસી રહે એક ઠામ, એક જગ્યાએ બેસી રહે. બાબાને કીધું. શું કથા છે હે, ઘણા અનુભવ છે. ઘણા ઘરમાં હળી હળી મા બાપ મરી જાય, છોકરા હામું ન જોવે, આવી પરિસ્થિતિ થાય. એ તો કોઈ ભાગ્યશાળી હોય તો છોકરા સંસ્કારી હોય, સેવા કરે મા બાપની, નહીં ના કરે. બાબા જરા ગરમ થયા સમજ્યા, માંડ્યા છોકરાને પતડાવવા, ત્યારે છોકરાએ કહી દીધું, જોવો ન બોલ્યાનું બોલસ બુઢા જીવા મૂકે છોટે જે ના બોલ્યાનું બોલસ બુઢા જીવા મૂકે છોટે જે. કેમ જીભ છૂટી મોલી, ન બોલવાનું બુઢા બોલે તને શરમ કેમ નથી આવતી? હા તારી બારીની આંખો તો ખતમ થઈ ગઈ, ભાવ તો નથી, પણ અહીંયામાં આંખ છે કે નહીં? જ્ઞાનની આંખ અહીંયાની ફૂટી ગઈ કે? આવું ના બોલાય એટલી ભાન નથી, આટલી ઉંમરે શરમ નથી થતી? આમ તડકાવ્યા.
બારની બૂંદાની આંખો અહીંયાની પણ ફૂટે જે, બારની બૂંદાની આંખો અહીંયાની
અહીંયાની ફૂટી ગઈ છે.
સમજાવીના શાને માટે લવરી કરે સલામી જે, સમજાવીના શાને માટે લવરી કરે સલામી જે. મેલ મન શુભ માં સુખ લેવા કરી કમાણી આંબી જે, મેલ મન શુભ માં સુખ લેવા.
સમજ્યા વિના લવરી ના કર, હવે શેના સુખ ભોગવાના? આખી જિંદગી પાપ કર્યા છે, એ કમાણી આવી પહોંચી છે, હવે ભોગવો. પોતાના છોકરા આવું કહે, બાપા આખી જિંદગી પાપ કર્યા છે ને, ભોગવો હવે, આ ભોગવાનું તાણું આવ્યું. શું લખ્યું છે આ સંતે? તારા કર્તવ્ય નડિયા તું દેમાં કેને દોષ, એમ કે છે. તારા કર્તવ્ય નડિયા તું આખી જિંદગી પાપ કર્યા, તારા કરેલા તને નડ્યા, અમને હું કામ દોષ દે? સેવા નથી કરતા, નામ નથી કરતા, તારું મોઢું જો આપલામ સેવા કર્યા જેવું છે. હા તે તારા બાપની કરી હતી, અમને કે વિચાર જોઈ. છોકરા ઠબકો દે, ભાવે કરીને ભોગ્યો, હવે બેલી મન અફસોસ, અફસોસ છોડ, ભોગવા માંડ, હવે જે આવ્યું એ આજ દી સુધી તાગડ ધીન ના કર્યા, ભાવ જલસા માર્યા. જરાક મીઠા મોળું શાક હોય ને તો વાટક્યાનો ઘા કરતો, અને તે દિવસે તો ભાઈ હાંજે કમાઈને લાવતા પૈસા, એટલે ઘરના બાયુ ને ભાઈઓ એમ કેતા, અમારે ભાઈ બહુ હમા, જરાય મોળું થયું હોય તો ઘા કરી દે વાટક્યાનો, કાંઈ બોલાય નહીં. એમ હવ વાલેપથી બોલીને ફૂલાવે, અને ઘા કરે ને વાટક્યાનો તોય ફૂલાવે, બહુ હમા એને તો અમારે આ વધારે ફૂલાય. સમજ્યા? વાટક્યાનો ઘા કરે ને પાટલીનો ને થાળીનો કરી દે, ફૂલવે એટલે શું કરે. પણ હવે કોઈ એમ કે એમ છે કે અમારે ભાભા બહુ ભાવમાં ભૂખ્યા પડ્યા રે ઢાળી, એમ તો કોને ગરજ રહી? હવે કામ પૂરું થઈ ગયું. હા ડોબાને દોવું હોય ને તો ખાણ મૂકે, કોઈ દોઈ લીધા પછી ખાણ મૂકે? મુક્ત કહે વૃદ્ધ બૈલ કું ખેડુ ન દેવત ખાણ, આવું કહ્યું છે, ગડ્ઢા બળદ ને કોઈ ખેડુ ખાણ ન મે. તો જેને વાવણીએ જોડવાનો હોય ને એને મોઢમ કોળિયું દેવી પડે, આમને શું સવે ખાઈ એની મેળે. વિચારતો કરો આ સંસારની પરિસ્થિતિ. કહ્યું છે કે બહુ તમે ડાપણ કરતા તમારી જુવાની માં, અત્યારે ટોણા મારે સમજ્યા. ખાધા તાણે આંખો કાઢીને ખારું મોળું કહેતો જી, ખાધા તાણે આંખો કાઢીને ખારું મોળું કહેતો જી, એ તો દિન વીતી ગયા ગે પળ મારી સાય રહેતો જી, એ તો દિન વીતી ગયા ગે પળ મારી સાય રહેતો જી, તું પળ મારી સાય જાતો જી, તું પળ મારી સાય જાતો. પેલા રિયાઈ જતો સમજ્યા, કઈ કે ત્યાં તરત. હવે તમ તાર રિયા કે કઈ વાંધો નહીં. એ તો તે દિવસે અમારે તારાવીને હાલે એવું નહોતું, એટલે તું રિહા તો તારા અમારે મનાવવો પડતો, પણ હવે જરૂર નથી રિહા. અને આવાજ આ વચનો કીધા ને ત્યાં તો બાબાને આમ સોટલી ઉભી થઈ ગયો. એવા વચનો શ્રવણે સુનતા ને ચિત્તમાં લાગ્યો ચટકો જી, લયકર લાઠી ને ચવટે ચાલ્યા, બાંધી ફાંટો ફટકો હાથમાં લાકડી લીધી અને મોઢાથી બબડતા જાય, ફાળીયું વીંટતા જાય, અને એ ખીજાતા ખીજાતા બાબા રિહાઈ ને ઉપડ્યા ચોરે. ગયા ચોરે બેઠા ન્યાજી હવાર ના બપોર થયા, સાંજ પડવા આવી, કોઈ બોલાવા ન આવ્યું. કોને જરૂર હતી બોલાવા? સમજવું જોઈએ કે અમુક ઉંમરે ન રીસાવાય, ન કોઈ બોલાવા આવ્યું. સ્વામી લખ્યું પોરે બે પોરે ત્યાં બેસી રહ્યો. સ્વામી બધી ભાષામાં તુકારો જ લખે છે, બેસી રહ્યો ખારું મોળું કેતો. પણ કેણે ને પૂછી પેર, કોઈ પૂછવા ના આવ્યું, કહેવા ના આવ્યું. આલો જમવા લાગી ભૂખ ને પ્યાસે પીડ્યો, ભૂખ લાગી તરસ લાગી અને અણ તેડે આવ્યો ઘેર જી, વગર તેડે હાંજ ખોરા વડીલ ઘરે આવ્યા. આવીને ફળિયામાં ઉભા અને સ્વામીએ એની પરિસ્થિતિ લખી આમાં જોવો. ઓશિયાળો આંગણીએ ઉભો ને તાપા તૈયા કરવા દે, ઓશિયાળો આંગણીએ ઉભો તાપા તૈયા કરવા દે, કાલા વાલા ત્રોડ કરે પણ ઘરમાં દીએ કરવા દે, છોકરા હામુ જોતા નથી આજ. અરે જેને બથમાં લઈને ફરતા હતા, જેને ખભે બેહારીને આંટા મારતા હતા, જેને વાલ કરીને બોલાવતા હતા, કેટલું હેત હતું. એ છોકરા આવા મેણા મારે છે, યાદ રાખજો અહીં બેઠેલા બધા. એક દિવસ વારો હશે તમારી રડેલી સંપત્તિનો. જો છોકરાને સંસ્કાર નહીં હોય તો તમારી નજર સામે દુરુપયોગ કરશે, અને તમે કહેવા જશો ને તો એમ કે છે ડોહા બેહીરે બોલીમાં તને હું ખબર પડે આજના જમાનો તો ઓળખ આમ કે. આ જૂના જમાનાના સમજે હણે કાંઈ નહીં એમ એમ વાત ઉપરાંત માટે સમજે માણસ. આ કથામાંથી બહુ જાણવા જેવું, શીખવા જેવું, સમજવા જેવું માણસ નથી. લે તો લેવા જેવું છે, કોઈ આની સેવા કરતું નથી. માણસની ફરજ છે મા બાપની સેવા કરવી, પણ ઘણા મા બાપે એના મા બાપની ન કરી હોય એટલે એના છોકરા એની ન કરે. આ તો રિવાજ છે ને. અક્ષરાન સ્વામી વાતોમાં લખ્યું કે એક ભાઈ મારી આગળ આવ્યા, મને કહે છે સ્વામી તમે મારા છોકરાને કઈક ઉપદેશ દો ને. સ્વામી કે તમારો છોકરો અહીં મંદિર આવે? મંદિર નથી આવતો. ઉપદેશ કેમ દેવો? એ મંદિર આવે તો હું મંદિર જવાનું કહીશ. સ્વામી કે હું ઉપદેશ દઉં? તો કે એને હું કાંઈ પણ કામ છીંધું તો મને મારો બેટો એમ જ કહેશે ડોસલજી બેહી રહ્યો, આ એનો સ્વભાવ. ડોસલજી બેહી રહ્યો, એમ જ બોલે. હું કહું કે ભાઈ ત્યાં નીંદ નાખ, તો તરત એમ કે ડોસલજી તમે નાખી દો. અને અક્ષરાનંદ સ્વામી એવું લખ્યું કે ડોસલજી જે એના બાપને કહેતો ને, એ જયારે વૃદ્ધ થયો ત્યારે એ પણ મંદિરે આવી અને મારી જ આગળ એને અરજ કરી કે સ્વામી તમે મારા છોકરાને કઈક કોને. ત્યારે મેં એને કીધું, કા હું કેવું કે મારા બેટાને કાંઈ પણ કામ સીંધું ને તો હું કે ખબર છે, ટણપાજી બેહી રહ્યો. સ્વામી કહે છે કે મેં એને યાદી આપી, તમારી જે દિવસે જોવાની હતી તે દિવસે તમે તમારા બાપને શું કહેતા, કારણ કે હું એમ કહેતો તો ડોહલજી બેહી રહ્યો, તો કે તમે તમારા બાપને ડોસલજી કહેતા તો તમારા દીકરા તમને ટણપાજી કે વ્યવહાર છે, વાંધો નથી, કે શું ખોટું આવું છે જો આ જગતમાં. માટે હરિભજન કરી ભવ તરી પ્રભુ મેળવે, બસ સંસારમાંથી ભગવાન મેળવવા સિવાયનું બાકીનું બધું ધમાલ્યું છે આ જગતમાં. લ્યો અરે, એક જગ્યાએ એવું બનેલું, એક વડીલ ને બે દીકરા, હા વડીલ ને બે દીકરા, બે દીકરા નોખા થયા, બધી સંપત્તિ વેચાઈ ગઈ. પછી વેચવામાં એક વડીલ બાકી રહ્યા. પછી ગામના બધા માણસો કે હવે આ બાબાને કોના ભેળા મળશું. ત્યારે મોટો છોકરો કે છે, બાબાને નાના ભેળા મૂકો, નાનો એને બહુ વાલો છે. સમજ્યા? નાનો કે હું બાબાને વાલો ને તું વાલો નહીં એમને, તો તું દવાલો આવી હું કામ વાત કરે છે કે તારી ભેગા રાખ તો હું વાંધો. ગામના બધા કે તું રાખ વાંધો નહીં, મોટો છો તારે સમજવું જોઈએ. તે એને હા પડી, સમજે સારું તો ભલે મારી ભેગા રહીએ, ત્યાં તો ઘરમાંથી એક બે થાળી ખખડી તાણી. એટલે નજર એ બાજુ ગઈ, ત્યાં તો માલિકવરથી અવાજ આવ્યો, આપણે હું કામ બાપા રાખવા જોઈએ, મને તો જરાય ગમતા નથી, જ્યાં એના ગળફા કાઢે થૂક્યા કરે નીડ્યા કરે, નાનો હું કામ ન રાખે. જ્યાં એવો અવાજ આવ્યો ને કે મોટે આ પડી હતી ને એનું સસુર્યું થઈ ગયું. સમજ્યા? એ કહે છે કે જો ભાઈ અમારે ઘરમાં ડખો થાય, નાના ભેગા જાય બાપા. અરે નાનો કે ભાઈ તમારે બે માણસ ડખો થતો હોય ભલે મારી ભેગા રહ્યા, ત્યાં તો બીજું વાહન ખકડ્યું. એ કે આપણે શું ગુનો કર્યો છે બાબા આપણા ઘરે, આવો શબ્દ. હ એ કે આપણે શું ગુનો કર્યો છે બાબા આપણા ઘરે. અને એ બાઈ તો એવું બોલી કે બાબુ આપણે એકનો એનો નથી, અડધો એનો ને અડધો આપણો, ત્યારે હું બિચારાને કાપી નાખે વચ્ચે. પછી ગામના બધા કે આમાં આડોડાઈ કરો, માં તમારા બે ના બાપ છે, તમારે સમજવું જોઈએ, એકાદો રાખો, તમને બધું વેચી દીધું તરત આમ કરો છો, એકાદો રાખો એકાદો રાખો. બોલ્યો કે હું ન રાખું, ના કે હું ન રાખું. પછી ગામના પંચ ભેગા થઈને સમજાવે છે, તો એમ કરો વારા કરો, વારા મહિનો મોટો રાખે અને એ મહિનો પછી નાનો રાખે. બોલ્યા કે એમ કરો વારા કરો. પછી વારા કર્યા, મહિનો મોટા રાખવાના, મહિનો પૂરો થાય એટલે મોટો એ વડીલને ગાડામાં બેહાડી અને નાનાને ઘરે મૂક્યા. હવે ઘરના ભાગ પડે, એમાં પ્લોટમાં ઘર હતું એ નાનાના ભાગમાં આવેલું, ને ગામમાં ઘર હતું એ મોટાના ભાગમાં આવેલું. અને પ્રથમ મોટાને ઘરે બાબા રહ્યા. હવે એક મહિનો તો માંડ માંડ પૂરો થયો, રોજ ઘરનું માણા કંકાસ કર્યા, તમારો બાપુ આવો નામ તેમ માન પૂરો થયો. મહિનો મહિનો પૂરો થયો ને તે આને એવી રીહ ચડેલી ને કે બાબાને ગાડામાં બેહારી અને ઓલો પલટમાં રહેતો ને એને ડેલામાં જઈ અને બાબાના ગાડામાંથી આમ દેડવી નાખ્યા. પછી વીર ગયો તે ઓલી બાઈ છે ને એને જોયું. પછી એના ધણી ઘરે આવ્યો ને તે વાત કરી કે તમારા ભાઈને શું કહેવું, તો કામ કાંઈ ડેલામાં આવીને બાબાને સીધા ગાડામાં દેડીને વ્યાઈ ગયા. બાબા માન ઊભા થઈને વાંસરી આવ્યા કે આવું કરાય, કે બાવડું પકડીને ઠેઠ વાંસરીએ બાબાને ખાટલે બેહાડીને જવું જોઈએ ને. તારા નાનો હું કે પણ તું હું કામ મુજાશ, આપણો વારો પૂરો થવા દે ને. હા ઈ ડેલામ દેડવી ગયો, હું એની શેરીમ દેડવી ન આવતો રહું તું રોન તું કે લે હાલે. હવે બાબાની શું દિશા થાય બિચારાની, આવું છે એને બે કોરથી મરો. અમુક વસ્તુ એવી હોય, સમજ્યા? એક ગામમાં એવું બનેલું સમુદ્ર ને કાંઠે ગામ, એમાં તે ગામમાં ભેંસો નું ખાંડું ચોરાણું, એટલે બધી ભેંસો કોક ચોરી ગયું. હવે ગામના બધા જેની જેની ભેંસો હતી ને એ બધા ભેગા થયા, વિચાર કરે છે કાલે આપણી ભેંસો બધી ચોરાઈ ગઈ, હવે શું કરવું. હવે ભેંસના ખાંડામાં ખાડું કહેવાય ને એમાં એક પાડો હતો, એટલે ગામના બધાએ નક્કી કર્યું કે જો આપણી ભેંસો બધી ઝડી જાય, આપણું ખાડું બધું ઝડી જાય ને, તો એમાં જે પાડો છે ને એ આપણે માતાજીને વધેરીશું, બાધા રાખી પાડો માતાજીને વધેરીશું. હવે આ ચોર બધા ચોરીને લઈ ગયા છે ને ભેંસો, એમણે લોકોએ નક્કી કર્યું કે આપણે જો પકડાઈ નહીં તો આ પાડો માતાજીને વધેરીશું, કે ભાગ કાઢશું. કે હવે પકડાય તોય પાડાનું પૂરું, નો પકડાય તોય પાડાનું તો પૂરું થયું. એમ બિચારા બાબા શું કરે ગો, આવું ન કરે માણસ, આવું ન કરે. ગમે એમ તોય પોતાના મા બાપ છે, સેવા કરવી એ તમારી ફરજ છે. હા, અમે સાધુ થઈ ગયા, અમારે ફરજ નહીં. તમે સાધુ ન થયા અને સ્ત્રી રાખી તો મા બાપને પણ રાખો ને. સંસારમાં રહ્યા છો તો મા બાપની સેવા કરવી જરૂર છે, કરવી પડે. એક ઘરમાં એવું બનેલું, એક જ છોકરો, છોકરાની વહુ આવી, વડીલ તો હા વૃદ્ધ થઈ ગયા, છોકરાની વહુ બે એવી, છોકરાને રોજ ટડકાવે ને આ ભાઈ અને આજીને થઈ ગયેલા સમજ્યા, એટલે રોજ ટડકાવ્યા કરે, તમારા બાપા મને જરાય ગમતા નથી, નામ ને તેમ ને બીજું ને ત્રીજું, ડખો રોજ થાય. આ કે પણ છે હું, રોજ તું આમ ખાવા બેવીને માથું પકવે, એક બી આવડો કે વાત શું છે, આ કે તમારા બાપા કોઈ ટાણે ખાવા આવતા નથી, અને કેવું કેટલું, અને મારે શું બોલાવવાય, અને મારે લાજ કાઢવાની હોય, પછી મોડા હાથે કરીને આવે, અને પછી કે મને ઠરી ગયેલું આપ્યું, અને કારે કે ભાન રે કાંઈ નહીં, ઘડિયાળના કાંટા ભાડે નહીં, વહેલા આવીને બે જાય, લાવો ખાવા, એ રાંધ્યું હોય ને શું કે, હું એને કે અમારે આપવું. હા કે તો શું કરવું, તું કે એમ કરી યાર, માથાકૂટ મેલ કે, તો કે એમ કરો, તમારા બાપાના ખાટલાની ઈહે એક મંદિરમાં ટોકરો હોય ને એવો ટોકરો લઈને બાંધો. હા કે બરાબર. પછી પછી કે ટોકરાની હેઠે ઓલા બરફ વેચવા ને કેમ ટન ટન વગાડે, એવો ટોકરો લાવો, હેઠે દોરી બાંધી અને દોરીનું વ્યવસ્થિત ઘરેડીઓમાં કનેક્શન આપીને મને રોહડામાં કનેક્શન આપો. જ્યારે મારે રસોઈ થઈ રહે, પાણું તૈયાર થઈ રહે, એટલે હું તાણીને ખેંચીને ટોકરો વગાડું, ભાભાને તમારે કહી દેવાનું ટોકરો વાગે એટલે તમારે જઈને જમી આવવાનું. આવી વ્યવસ્થા કરી પછી તો આવું ચાલે, ટોકરો વાગે એટલે બાબા ઉપડે જમીને આવીને ઉભે. એનો એક છોકરો હતો, બહુ ઉંમર નહીં, 10-11 વર્ષની ઉંમર, ભણવા જતો, એમાં એકવાર આવ્યો અને વાંચતો હતો બેઠો બેઠો, એમાં ઠોકરો વાગ્યો, એને એમ થયું કે અહીં મંદિર બંદિર નહીં, ટોકરો ક્યાંથી વાગ્યો, એટલે જોયું ત્યારે ખબર પડી બાપાને ખાટલાની અહીં બાંધ્યો ટોકરો. છોકરાને બહુ દુઃખ લાગ્યું, સમજે, છોકરો બહુ સમજ, નાની ઉંમર પણ સમજણો. છોકરાને એમ થયું કે આ ખોટો, આવું ન કરાય, આ તો કઈ રીત છે. છોકરાએ છાના માના, કોઈને ખબર ન રહે ને, એવી રીતે ટોકરો છોડી અને ઘરમાં હંગરી દીધો. હવે બપોર થયા એટલે ઓલું જે કનેક્શન આપેલું ને એ દોરડું તેમના હતું, એટલે છોકરાની બા દોરડું ખેવા માંડે, દોરડું આવવા માંડ્યું વારું, આ તૂટી ગયું, શું થયું. નીકળીને બહાર જોયું તો ટોકરો જ ન મળે. પછી એમના પતિદેવ આવ્યા ને ઘરે, એટલે બાઈ માંડ્યા ધમકાવા, ટોકરો બાંધીએ મને હારું લગાડવા ઘડીક, અને પછી છોડીને ટોકરો મૂકી દીધો. એવું હતું શું કામ, તો પછી પેલા લાવ્યા. હા કે મને ખબર નથી. તો પછી ટોકરો જાય ક્યાં, પૂછો બાપાને. બાપાને પૂછ્યું, ટોકરો બાપા કે મને કઈ ખબર નથી. ઘરમાં બધાને પૂછ્યું, મને કઈ ખબર નથી. છોકરો એક બાજુ બેઠો બેઠો તું સાંભળે, બધી બધી પૂછે, એકાબીજા પૂછે. છોકરાને પૂછ્યું, ટોકરો ક્યાં ગયો, દેખાડો થઈ ગયો, ટોકરો ગયો ક્યાં. પછી છોકરો ધીમે રહીને કે, બાપા ટોકરો મેં છોડી લીધો. કેમ એટલે છોડી લીધો ટોકરો, કે તમે ગઢા થાવ ત્યારે મારે નવો લાવવો નહીં ને, નવો લાવવો ન પડે, છોડી લીધો. ત્યારે ઓલેની આંખ ઉગડી, મારો બેટો આ બાંધ છે મારે ઘર. માણસ આવું ના કરે, સેવા કરે એમ મારું કહેવું છે. હવે જો સ્વામી આગળ લખે છે કથા, અસલ કથા લખે છે, ઓશરીએ ઉભો છે આ વડીલ, કોઈ હામો જોતું નથી, છોકરા ટડકાવવા માંડ્યા છે, ઘડી બે ઘડી આમને હેરાન કર્યા બાપાને, પછી ઘરમાં ઓર્ડર કર્યો કે આપો ને ખાવા, અને કહી દીજો આજ દિવસ પછી કોઈ દી આવું ના કરે એમ. કોઈ દી આવું ન કરે. અને જો હવે રિહાઈ ને જાય તો ઘરમાં નહીં ઘરવા દે. અને પછી ખાવા આપ્યું, લખ્યું આદર વિનામ આપ્યું ખાવા અન અતિ ઉતરે લજે આદર વિનામ આપ્યું ખાવા અન અતિ ઉતરે લજે માખી માચર માહી પડ્યા તા હતુવણ ધાકે લજે માખી માચર માહી પડ્યા તા હતુવણ ધાકે. માલકર કેટલી માખ્યું મચ્છરા પડેલા ઉતરી ગયેલું અનાજ આને વ્યાડ દીધા જમો બચારે ખાધું પણ કેવી રીતે. સ્વામી લખ્યું
પાનની પેઠે સ્વાદ જમો કે ખાધું દીધું જેવું આનંદે પાનની પેઠે સ્વાદ જમો કે ખાધું દીધું જેવું આનંદે હોવા હાલ હવાલ જોઈએ વિચાર્યું માન જે હાલ હવાલ જોઈને વિચાર્યું માન જે તેને તોઈને વિચાર્યું માન જે
અર્થાત
એને ન કર્યું હરિનું ભજન જે એને
પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ તો વિચાર નથી કરતો કે હવે આ સંસારમાં મારું કોઈ રહ્યું નથી માટે હવે હું ભજન કરું કોઈ સંતો પાસે જઈને વાતો સાંભળું મારા જીવનું કલ્યાણ કરું આવું મનમાં ઘાટ જ નથી થતો. એ ઘાટ શું થાય છે? ઘાટ આગળ બધું ભોગ્યું હોય ને બધું સાંભળે છે. કાંઈ ન ચાલે અર્થાત ઘરમાં કાંઈ હાલતું નથી પણ સુખડા ચાલે જે સુખ ભોગ્યું છે ને આગળના મોરના મનમાં મોરના સુખ બધા સાંભળે છે. એ જેથી મારા લગ્ન થયા તેથી આઠ ગાડા જોડ્યા હતા ઓહો એ વઢિયારા વાસડા નવી જોડી તૈયાર થઈ એવું બધું સાંભળ્યા કરે સમજે ને. ખટરસ ભોજન ખાવા ભાવે એ સરસ મજાના શેરાપુરી જીમા હોય ને એ બધું સાંભળે પણ કહ્યું ન જાય કાંઈ બી કઈ કહેવાતું નથી. શેરો બનાવજો તે દિવસે તો આવીને ઓર્ડર કરતા સમજે કાલે ભજીયા કરજે બીજા દી ભજીયા થાય હા હા રવિવાર છે દાળ ભાત કરજો દાળ ભાત થાય બધું એ તો રળીને લાવતા હોય ને એટલે બધું ઓર્ડર બોર્ડર કોક માને. કમાણી બંધ થયા પછી કોણ ઓર્ડર માને? આ સંસારમાં તો સૌ પૈસાના પૂજક માણાને કોણ માને છે? આ ઇન્સાનને કોઈ ઓળખતું નથી પૈસાને માને. સમાજ આખો પૈસાને ઓળખે. તમારી આગળ પૈસા નહીં તો કોઈ પૂછે નહીં. તમે રળતા બંધ થાવ ને એટલે પછી પૂરું શું ગરજ રહી તમારી કહો. નહીં એને સૂજે ને ધર ધર ધ્રુજે ધ્રુજે છે અંગની શોભા સૂકી દંત ગયા તન પચ્ચા લટકીને કેશે કાળ મૂકી ઉપલ્યો માળ ધોળો થઈ ગયો. આ દાંત બધા પડી ગયા મોઢું થઈ ગયું બોખું મશની ડાબલી મૂકે હું શરીર બધું થઈ ગયું થાણું સાહેબ હોય ને એવું કા તાજા માલપુડા જેવું પુડલા જેવું કઈ નાખ્યું બધું. ચલણ ચૂક્યું ઘરમાં હવે ચલણ રહ્યું નહીં ચલણ ચૂક્યું માન ન મૂક્યું. શું શબ્દ લખ્યા સ્વામીએ કેટલી કાવ્ય રચના કેટલી સરસ. ચલણ ચૂક્યું પણ માન ન મૂક્યું પાછું માન તો એમને રાખ્યું પકડીને. થઈ જરજરી કાયાજી હરીન ભજો મોહ ન તજો મનમાં ઈચ્છો માયા ભગવાન ન ભજો હા મોહ ન તજો. વૃદ્ધ થઈ ગયો તો માયા ઈચ્છે છે શું કહેવું એને કહો. અંતર બળે ભોગ ન મળે મને કલ્પના થાય ઈચ્છું ન આવે મુખે ન ભાવે ખાટે હુતો ખાય હવે હુતા હુતા ખાય છે દશા બગડી ગઈ. મળમૂત્ર માહી તે લોટે મળમૂત્રમાં પડ્યો છે ભૂંડી ગંધી ઉઠે છે એને અભાવે આમ છેટે રહીને લોકો ખાવા પહોંચાય. ઘણા પ્રકારના રોગો ત્યાં છે પાછું ફરાતું નથી અને એટલે બધો હેરાન થાય છે કે ન પૂછો વાત. સગાવાલા કોઈ સામું જોતા નથી તકલીફ થઈ છે. હવે ફરી વાર વડીલ રિહાઈ છે એ કથા આવતીકાલે સાંજે. અત્યારે કથા પૂરી થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.